शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यतुलम हिमन्यते सहजानंद गुरुम भजे सदा आनंद मूर्ति श्री कृष्ण ततएव सुखोदय तद्भिन्ना विषया सर्वे दुखदा मायिकात्वतः ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः अक्षरधामाधिपते कोटि कोटि मुक्त सुखद मूर्तये श्री राजाधिराजाय नमो नमः परात्पराय सर्वाधाराय सर्वनियामकाय सर्वप्रकाशकाय सर्वकर्म फल प्रदात्रे सर्वकर्त्रे हितकर्त्रे सर्वांतर्यामिने सर्वावतारिणे सर्वोपरि श्री स्वामी नारायणाय नमो नमः ज्ञानानंदेक स्वरूपाय कारण कारण परम ध्येय मूर्तये श्री हरि कृष्ण महाराजाय नमो नमः सदानंददायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः कठिन तप कारिणे काकी वनवासिने कंद फूल फलाशिने अति तपस्विने अति कृश तन्वे श्री बाल मुनये नीलकंठवर्णी राजाय नमो नमः साधु सेवकाय साधु पूजकाय साधु संरक्षकाय साधु पोषकाय साधु हृदयाय साधु प्रियाय साधु हितकराय लौज आश्रम वासिने पार्षद वर्याय सरजुदासाय नमो नमः बाल रूपाय मंद मुख हासाय अति कोमलांगाय तदपि महासमर्थाय अति सुंदराय मनोहराय श्री घनश्यामाय नमो नमः अखंड हरि रूप निमग्नाय अति समर्थाय सर्व सद्गुरु शिरोमणये सर्व परम हंस मुख्याय उभय देशाचार्योपरि सर्व संप्रदाय मध्यस्थिने आदि गुरुवर्याय श्री गोपालानंद मुनये नमो नमः सत्संग मातृ श्री मुक्तानंद मुनये सद्गुरु गुणातीतानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने नित्यानंद स्वामी कृपानंद स्वामी ने सुखानंद स्वामी ने नमो नमः शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने व्यापकानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने योगानंद स्वामी ने आनंदानंद स्वामी ने नमो नमः भाई रामदास स्वामी ने निष्काम स्वामी ने प्रेमानंद स्वामी ने भाई आत्मानंद स्वामी ने इत्यादि सर्वनंद सद्यो नमो मम गुरु श्री राधा रमण स्वामी ने नमो नमः सर्वधामस्तु सर्वमुक्तेभ्यः प्रकट सर्व साधु हरि भक्तेभ्यो नमो વિક્રમ સંવત 2070 જેઠ સુદ પહેલી ચોથ રવિવાર 1 જૂન 2014. વાલા ભક્તો, શિક્ષાપત્રની કથા આપણે જે કરીએ છીએ તે જ આપણે આજે પણ કરશું. ભગવાન શ્રી હરિની કૃપાથી આપણાથી ભજન થાય છે, ધર્મમાં રહેવાય છે, શિક્ષાપત્રી પડાય છે. જગતમાં તો જે વાતાવરણ હશે તે દેશ વિદેશમાં, દુનિયામાં, સમૃદ્ધ દેશોમાં, લોકોમાં કે ઝૂંપડપટ્ટીઓમાં, પરંતુ મહારાજે સત્સંગીઓના ઘરમાં, સારા સંત મંડળમાં, સારા હરિભક્તના ગ્રુપમાં અને એના હવના હૃદયમાં વાતાવરણ બહુ સારું રાખ્યું. તમે બધા હરિભગત કેટલા સરસ છો, ભાઈઓ ભાઈઓ બધા પ્રભુમય છો, સંસારી છો છતાંય તમે વિલાસી કે અભિમાની કે કેવળ હાવ પામરને વિષય નથી, ભગવાન માટે જીવો છો, ભગવાનને મેળવવાની તમારા હૃદયમાં ભૂખ છે, ભગવાનને સંતોને ભાળીને ગાંડા થઈ જાઓ છો. ઓહો હો, ઘોરકળીની માલિકર આવું દિવ્ય વાતાવરણ ભગવાને આપણને સર્જી આપ્યું, સંતો આ નાની હોની વાત નથી, બહુ ભગવાનની કૃપા. હા, તો મને એવું બધું યાદ આવ્યું એટલે તમને કહ્યું. આ સંતોનો ઘેરો, આ હરિભગતનો ઘેરો ભગવાને આપણને આલ્યો. લ્યો, આનાથી બીજી વધારે હું કૃપા કહેવાય? કેટલી બધી કૃપા હે, કેવી શાંતિ છે, કેવું ભજન થાય છે, કેટલી આરાધના થાય છે, કેટલા પુણ્ય. નથી લોકોથી થતું, નથી રવિસભામાં અવાતું, નથી સંતો પાસે અવાતું, નથી અહીં બેસાતું, નથી ભજન થતું. ભૈયા જેના બગડી ગયા છે, જેને કુસંગ થઈ ગયો છે, જેનામાં કામ ક્રોધ લોભ ભડકે બળે છે, એ બિચારા ક્યાંથી આ બધું કરે? આમ તો બધાને ભગવાન ભજવાનું મન થાય છે, જીવનું રૂડું કરવાનું મન થાય છે, આત્મકલ્યાણનું મન થાય છે, પણ બિચારા નહીં કરી શકતા, કોઈક જ કરી શકે છે. એટલા બધા અજ્ઞાનથી ને મોહથી માણસો ઘેરાઈ ગયેલા છે, નથી છૂટી શકતા. કોણ છોડાવે, કોણ હાથ ચાલે, કોણ સમજાવે, કોણ જ્ઞાન આપે, કોણ પ્રેમ આપે, ક્યાંથી મેળ પડે? મનુષ્યજન્મ તો આ ધરતી ઉપર કેટલા માણસોને મળ્યો છે ભાઈ? અત્યારે 700 કરોડ જેટલું થઈ ગયું. લ્યો, 717 કરોડ, આટલા બધા માણસો થઈ ગયા છે ધરતી ઉપર, 717 કરોડ. પણ એમાં કોણ પ્રભુ ભજી શકે છે? કોઈક કોઈક. અને ભગવાનના ભજનમાં આનંદ કેટલો બધો છે! ઓહો હો, આનંદ કેટલો, કેટલું સુખ છે મહારાજ સાથે જોડાવામાં, દેહને દુનિયા ભૂલવામાં અને ભગવાનને વિશે ડૂબવામાં, એને વિશે જોડાઈ જવામાં, તલ્લીન થઈ જવામાં, કેટલો આનંદ! અરે, જેને ભગવાનમાં ભાવ થયો, ભગવાનના સંતો ભક્તોમાં ભાવ થયો, આ હા હા, એને જગતનો અભાવ થયો, સમજી લેજો. હું જોયા કરું બધા ભાવનાવાળાને. હ, જેને ભગવાનમાં સંતોમાં ભાવ છે એના હૃદયમાં કેટલો ઉત્સાહ હોય, ઉત્સાહ, બોલો. એ ઉત્સાહ સેવામાં દેખાય, ભજનમાં દેખાય, કીર્તનમાં દેખાય, ધ્યાનમાં દેખાય, જાગવામાં દેખાય, હરિગુણ ગાવામાં દેખાય, મંદિરે આવવામાં દેખાય, કથા સાંભળવામાં દેખાય, બધા ભેળા મળીને હંપીને રહે એમાં દેખાય ભાવના. નિર્માની થઈને જીવતા હોય ત્યાં ભાવના દેખાય. એકબીજા પ્રત્યે આમાં આંખીઓમાં પ્રેમ નીતરતો હોય ને ત્યાં દેખાય. ભગવાનને ભાળે, સંતોને ભાળે ત્યાં આપણને દેખાય કે આને કેટલો ભાવ છે. બોલો હે મહાત્મા, ઓ એકબીજામાં ભાવ રાખજો. આમ પાંહે પાંહે બેઠા હાવ નજીક થઈ ગયા એટલે પછી જોજો હાવ સામાન્ય ન માની લેતા. મહારાજની કૃપા છે એટલે આપણને આવા જોગમાં મહારાજે રાખ્યા છે. બાકી એમ ન સમજવું કે હવે તમે સેવા હું છું, શું ધાડી મારી. જોજો ભાઈ સાહેબ, કોઈ આવું ગૌણ પરું ન લાવતા. એકબીજાને એકબીજા બહુ મોટા માનજો. મજા એમાં જ, બસ તમારી મરજી. આ તો મેં કીધું, તમને મારી વાત ન ગમે ન ફાવે તો તમે તમારું બાયું સડાવજો ને, મેં ક્યાં ના પડે. હે તું એટલે હું. હે હાલી નીકળો છો તે. અમે હું નથી કાંઈ સમજતા, એવું ન કરતા. નસીબદારથી આ અવાય ભાઈ, બધાનું કામ નહીં. નસીબ હોય તો ભાઈ જવાનું, અહીંયા એસીમાં બેસવાનું હે ઠેસડા. ભગવાનના ગુણ સાંભળવાના, કીર્તન સાંભળવાના. આ અમારા સંતો કેટલું ભણ્યા, સંગીત વગાડે. આવાનો પ્રોગ્રામ સાંભળવા જવું હોય તો મારી બે ટિકિટ લેવી પડે ઝાઝા રૂપિયાની. તો એ તો આ ફ્લ્યુટને બધું આ ગાવણું સાંભળવા મળે. આપણે બધું રોજ મફત, એટલે બહુ કિંમત ન હોય. આપણે હમણાંથી પહેલાં કેવા લાવી છે, મોટી મોટિવેટર. અમે હમણાં ભાઈ મોટિવેટર લાવીએ છીએ. એ અમને જ્ઞાન આપે છે. ઘણા ડાયા હોય છે, પૈસા નથી લેતા, એમના જ્ઞાન આપે છે. પણ એનો ભાવ સાંભળીને તો આપણને એમ થઈ જાય કે ઓહો હો, બોલો 15,000, 20,000, 25,000, બોલો એક પ્રોગ્રામના રૂપિયા. સાંભળો તમે, સાંભળો કેટલું જ્ઞાન મોંઘું છે ત્યારે. અને આપણે એવા મોટિવેટરને બોલાવ્યા એ રૂપિયા 15,000, 20,000 દઈને પછી આપણે ઊંઘી કરા એ, કારણ કે રૂપિયા ભર્યા છે. તરત એમ થાય કે મારે બેટું ઊંઘવામાં રહેશું અને આવડો આ તો જે કહેવું છે એ કંઈ વિયો જાય અને આ પૈસા પડી જાય. પૈસા દઈને બેઠા હોય તો આમ કેવા આમ બેહવી, અને હું કહું અડધો કલાક મોડાવી કહ કહ. અને ઈવડો એ જે છે એ મોટિવેટર ઉપદેશ દે ને પાછો કથા અંતે આપણને બધાને ખાવા દે કે 15-20 હજાર લે રોકડા. અને તોય લોકો જ્ઞાનના ભૂખ્યા છે તે એને પૈસા દઈને તેડાવે છે, માન આપે છે, પૈસા આપે છે ને જમાડીને પગે લાગીને મોકલે છે. ફરી વાર તેડાવીએ ત્યારે બાપા ટાઈમ આપજો એમ કહેશ. પણ આપણને આવું સરસ મજાનું ભગવાને વચનામૃત શિક્ષાપત્રી આ સાગર કથા આપ્યું છે, પણ મફત આપ્યું છે ને, એટલે ધીમે ધીમે આવે. જો આવે હાવ મફત ને, પાછું કથા ને તે ખાવા મફત. પાછા આવશે તો ઊંઘશે. હા કે હું લૂંટાઈ જાય, હાલો આવી એસીમાં ઘરે માર બેટાના ગરમી ખાઈને મરી ગયા, આ ઘડીક ઘોરી લઈએ. ભલે બાપુ ગાંગરતા, આમથી બાપુને તો ગાંગરિયાનો રોગ છે ને ટેવ પડી ગઈ છે ઘણા વર્ષથી, સમજ્યા. એક જણો કે હવે પહેલા જ્ઞાન સ્વામી પેટીલી નામમાં મીંડ્યા કરવા, કે એની વાહે કેટલાય પેટીલી નામમ કરે ને પડખે તુંબડું રાખે ને પાણી પીવે ને. એટલે મેં કીધું ભાઈ મોરારી બાપુએ કાળી કામળી નાખીને કથા શરૂ કરી, કેટલી કાળી કામળીઓ વેચાઈ ગઈ, સમજ્યા. જે હોય કે કાળી કામળી આપજે, કેમ તો કે વક્તા થવું છું, ખભે નાખવી પડે, સમજાણું. ઊંઘશો ને હો ભાઈ સાહેબ. હા એ લોકો ઝાઝા પૈસા લઈને બહુ સારું જ્ઞાન આપે છે ને આ સાગર કથામાં કાંઈ મોળું જ્ઞાન આવે છે એવું કોઈ સમજતા નહીં. મફત છે એટલે મોળું કોત ભલે, બાકી સમજે એને ખબર પડે કે આપણે આ લાભ લેતા નથી, કેટલા મૂર્ખ છીએ. સમજે એને ખબર પડે. મૂર્ખાઓને તો હું કહેવું, કહી રહ્યા. લાલો હવે શિક્ષાપત્રી વાંચી, મફત ભગવાને લખી દીધી છે. ભાઈ પૈસો આપણી પાસે લીધો, કેવી શિક્ષાપત્રી લખી દીધી, જીવન જીવવાની જડી બૂટે. હે, એક એક કલમ જોવો તો અંદર સુખ ભર્યું છે, કેટલું જ્ઞાન ભર્યું છે. એ પ્રમાણે જીવીએ તો દુનિયામાં ક્યારેય દુઃખી ન થઈએ, એટલું જ નહીં દુઃખી તો ન જ થઈએ પણ પરમ સુખી થઈએ. અરે સુખી થઈએ એટલું નહીં, અડખે પડખે નાને અનેકને સુખી કરી દઈએ, એ તાકાત છે આમાં. એ તાકાત હો, જેવી તેવી તાકાત નહીં. આપણે 51મો શ્લોક આવ્યા, ઉપવિશ્યા તત શુદ્ધ આસને શુચિ ભૂતલે,
ઉપવિશ્યા તત શુદ્ધ આસને શુચિ ભૂતલે, ઉપવિશ્યા તત શુદ્ધ આસને શુચિ ભૂતલે, ઉપવિશ્ય તત શુદ્ધ આસને શુચિ ભૂતલે,
અસંકીર્ણ ઉપસ્પૃશ્યમ,
અસંકીર્ણ ઉપસ્પૃશ્યમ,
પ્રાંગમુખમ પોત્રામુખમ,
પ્રાંગમુખમ પોત્રામુખમ,
ઉપવિશ્ય તત શુદ્ધ આસને શુચિ ભૂતલે,
ઉપવિશ્ય તત શુદ્ધ આસને શુચિ ભૂતલે.
આપણે એક એવો કાયદો રાખવો છે, જ્ઞાનબાગમાં કાનજી ભગત એવો કાયદો રાખે છે, સભામાં માણસને પહેલાં આવી જવાનું, પછી બાણા બંધ કરી દેવાના, અને પછી ભગતજી આવે પછી બાણું ખોલવાનું નહીં, પછી પ્રવેશ નહીં, કોઈ આવન જાવન નહીં. ભગતજી આવીને બેહે ને કથા શરૂ થાય પછી એકેય માણા ઊભો થાય કે આવે કે જાય એ થવું ન જોઈએ, પછી કથા કરે. આપણે એવું કરવું છે. ગીતાભવનમાં સ્વામી રામસુખદાસજી કથા કરતા ત્યારે ત્યાંય એવું હતું કે સ્વામીજી આવવા પહેલાં સમય હોય કે આટલા વાગ્યા સુધીમાં જેને પ્રવચન સાંભળવું હોય આવી જાય, અને પછી બાણા બંધ થઈ જાય, પછી સ્વામીજી આવે પછી પ્રવચન શરૂ થાય, પછી કોઈને પ્રવેશ ન થાય. જય સ્વામિનારાયણ. બાણું ખુલે જ નહીં. તમારા બધાની મરજી હોય તો મને ઈચ્છા છે એવી, કરી એન્ટ્રી જ નહીં, ખાવાનું કાર્ડ દઈ દીજો એને, પણ કથામાં એન્ટ્રી નહીં. કથા સાંભળવી હોય તો આટલા વાગ્યા સુધીમાં તમારે જગ્યા મેળવી લેવી પડે તો તમને કથામૃત મળે, બાકી ખીચડું તો મળશે, એમાં કાંઈ વાંધો નહીં. ખીચડું ખવડાવનારા તો ઘણાય છે, હાલે હાલે ખીચડું તો હાલે, કોઈ ના ન કે. આપણે કહીએ ને ભાઈ એક રવિસભા રાખો, તમારા બાપા ગુજરી ગયા એની વાહે બિચારા રાખે, આ બધા ખાય તેના બાપાનું કલ્યાણ થાય, સમજાણું. નહીં તેને બાપાનું શું સારું થાય, ખીચડી આ ખીચડી ન ખાય તેનો બાપો બિચારો નરકમાં જાય, આવડા ખાય તો ઓલો સ્વર્ગમાં સડે. તો એ માંડ એનો મેળ પડે. આપણે ઓલું કરવા જેવું ખરું, તમે બધા ભેગા છીએ મને વાત કરજો, પછી ખાસ ઓલા સભામાં પૂછજો, છોકરા બોકરા રમાડીને હુવાડીને વહેલા આવી શકશે ને ઢોરા બોરા દોઈને, નહીંતર એ પાસે ગમકાવશે તમને, આવા નવા કાયદા કરો, અને પછી પાછા તમે આવીને કહેશો અમે કીધું હતું પણ એમાં મુશ્કેલી ઘણી પડે છે, આપણે બંધ રાખવું પડશે. પછી આપણે પૂછીએ એવી તો શું પડી ગઈ ભાઈ પડી હવે સ્વામી, સમજો ને. પણ મને એવું લાગ્યું કે આ મફત બધું દેવાય છે ને એટલે કોઈને કાંઈ આનો મહિમા નથી, કે મારું થોડું પ્રવચન વહી ગયું, હું વાત વહી ગઈ છે, થોડી કથા વહી ગઈ, એક શ્લોક અડધો વહી ગયો, કાંઈ કોઈને પેટનું પાણી હલે નહીં, ઠીક પડે ધરાયલ્યા આવે, ભેંસી વાલી આવતી હોય એમ. કોઈને કાંઈ એવું મહત્વ જ નથી, બોલો, કાંઈ નહીં કિંમત. આપણે કુંડલ શિબિર કરી તો પેલા મોટિવેટર આવ્યા હતા, એક સાધુની રિંગ વાગી તે શું કર્યું બોલો, એ કે આ ચાલે જ નહીં. એક સાધુનો ફોન આવ્યો, તે ઉભા રહ્યા અને બધા ઓલા સાધુ સામે જો ને આ કાંઈ બોલે નહીં, એ એવા ભોંઠા પડ્યા. પછી એણે કીધું એ કે આ રીતે ન વાત થાય, અહીં બેઠા એટલે બેઠા, હલવાનું નહીં, ઊભું થવાનું નહીં, ફોન કોઈનો આવવો ન જોઈએ, રિંગ વાગવી ન જોઈએ, પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી. એક સામાન્ય પેટના જ્ઞાન સારું થઈને પણ આટલું સજાગ અને સાવધ સમયચિત વ્યવસ્થિત જો બેહવું પડતું હોય તો આ તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમને પામવા એનો સાક્ષાત્કાર કરવા આવીએ છીએ. આમાં કેટલી સાવધાની જોઈએ, કેટલું વ્યવસ્થિત નિયમિત આમાં આવવું જોઈએ, સાંભળવું જોઈએ, વિચાર કરો જોઈએ. આ તો કોઈ કંઈ કહેતું નથી એટલે આવેલું બધું આપણું તો મન ભાવે એમ. લ્યો 51મો શ્લોક, ઉપવિશ્ય તત શુદ્ધ આસને સુચિ ભૂતલે અસંકીર્ણ ઉપસ્પૃશ્યમ પ્રાંગમુખમ વોત્તરામુખમ. અને તેવાર પછી પવિત્ર પૃથ્વીને વિશે પાથર્યું અને શુદ્ધ ને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિશે, એટલે કે એ આસનમાં પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું. શ્લોકનું ગુજરાતી વાંચું, નિત્યાનંદ સ્વામીએ કરેલું. વાલા ભક્તો, આ શ્લોકમાં બે આજ્ઞા છે. એક, પવિત્ર આસન રાખવું. બીજું, પૂર્વ અથવા ઉત્તર મુખે બેસવું. હવે ડિટેલમાં, પૂજા એ પવિત્ર વિધિ છે, માટે તેનું સ્થાન અને આસન પણ પવિત્ર જોઈએ. સવાલ ઊભો થયો કે આસન કેવું હોવું જોઈએ. શ્લોકમાં એમ કહ્યું અસંકીર્ણ. અસંકીર્ણ એટલે શું? શુદ્ધ પવિત્ર આસન જોઈએ. અસંકીર્ણ એટલે શુદ્ધ અને પવિત્ર. તો સવાલ એ થયો કે તમે સંકીર્ણ આસન કોને કહો છો? સંકીર્ણ તો વિષ્ણુ ધર્મોત્તર નામના ગ્રંથમાં સંકીર્ણ આસનનું લક્ષણ લખ્યું છે. બીજા આસનને અડેલું હોય, અતિ મોટું હોય, બે ત્રણ આસનો થાય એવું હોય, પોતાનું તથા દેવનું હળંગ આસન ભેળું હોય તેવા આસનને સંકીર્ણ આસન કહે છે. આ વિષ્ણુ ધર્મોત્તરમાં લખ્યું છે. આવું આસન હોય એને સંકીર્ણ કહેવાય, અને એવું ન હોય તેવું જે આસન તેને અસંકીર્ણ કહેવાય છે. એટલે કે સુખે બેસાય એવું પવિત્ર આસન. પોતે એ આસન ઉપર બેસે તો પૂરેપૂરો આસનમાં બેસી શકે એવડું, પછી બહુ મોટું નહીં. હવે એ આસનમાં કૌશેયમ કંબલમ ચૈત અજીનમ પટમુત્તમમ દારૂજમ પત્રજમ કૌશમાસનમ પરિકલ્પયેત. રેશમી વસ્ત્રનું આસન, કામળીનું આસન, ઊનનું આસન, મૃગચર્મનું આસન, કાળિયાર મૃગનું ધોયેલા સુતરાઉ વસ્ત્રનું બનાવેલું આસન, કાષ્ટમાંથી બનાવેલું આસન એટલે કે પાટલો, પાંદડામાંથી બનાવેલું આસન, અથવા તો દર્ભનું આસન, દર્ભમાંથી બનાવેલું. આ રીતે આસનના આટલા પ્રકારો છે. આ સિવાય પણ શણનું આસન, નેતરનું આસન, વૃક્ષની છાલના આસન બને છે, એનું આસન પણ પવિત્ર ગણાય છે. આ પૈકીનું કોઈ પણ આસન પૂજામાં ઉપયોગી બનાવાય છે. હવે આવા આસનને પાથરીને એના ઉપર તમારે પૂર્વમુખે અથવા તો ઉત્તરમુખે બેસીને પૂજા કરવાની છે. હવે સવાલ એવો ઊભો થયો કે પૂર્વ અને ઉત્તર દિશા જ કેમ, પશ્ચિમ અને દક્ષિણ દિશા કેમ નહીં? તો આપણા તત્વજ્ઞ મહાપુરુષો એમ કહે છે, પૂર્વ અને ઉત્તર દિશા પવિત્ર છે. સાથી, તો કે પૂર્વ દિશામાં સૂર્યોદય થાય છે, માટે એ દિશાને આપણા મહાપુરુષોએ પ્રકાશની દિશા માની છે, જ્ઞાનની દિશા માની છે. એ રીતે એ દિશા લાભદાયક છે. ઉત્તર દિશાને કેમ લાભદાયક માની? તો કે ઉત્તર દિશામાં ભગવાન નરનારાયણ રહે છે, ત્યાં બદ્રિકાશ્રમ છે, ત્યાં અખંડ જ્ઞાન વાર્તા થાય છે, ઋષિમુનિઓ તપશ્ચર્યા કરે છે. એ મુક્તની દિશા છે, સ્થિરતાની દિશા છે, માટે ઉત્તર દિશા પસંદ કરી છે. વાલા ભક્તો, પૂર્વ દિશામાંથી સૂર્યની જેમ ઉગવાની, આગળ વધવાની પ્રેરણા મેળવવા પૂર્વમુખે પૂજા કરો, અને ઉત્તર દિશામાંથી મુક્ત થવાની પ્રેરણા મેળવવા એ દિશા તરફ બેસીને પૂજા કરો, પશ્ચિમ દિશા તરફ બેસીને નહીં. શું કામ? તો કે એ સૂર્યાસ્તની દિશા છે, ત્યાં સૂર્ય ઢલે છે, ત્યાં અંધારું થાય છે. અથવા તો દક્ષિણ દિશામાં બેસીને કેમ ન કરવું? તો કે યમની દિશા છે. આપણા શાસ્ત્રો દક્ષિણ દિશામાં યમપુરી છે એમ કહે છે, એ નરકની દિશા હોવાથી અપવિત્ર ગણાય છે. તેથી દક્ષિણ કે પશ્ચિમ તરફ મુખ રાખીને ધર્મ કાર્ય કરવાની મનાઈ છે. ત્રિભુવન દાદા એવું કહે છે, એવી રીતે પવિત્રપણે બેઠા પછી ગાયના કાન જેવી હાથની આકૃતિ કરીને હાથમાં મગનો દાણો ડૂબે એટલું પાણી લઈ આચમન કરવું. જમણા હાથથી આચમન દરેકે કરવાનું, આમ રાખીને પાણી લેવાનું. ગાયનો કાન જો આ રીતે આમ હાથ છે, એને પછી અહીંયા અંગૂઠો ડાળવાનો હોય, એટલે આ ગાયના કાન જેવો હાથ થયો કે ન થયો? પછી એમાં ચમચી ભરીને પાણી લેવાનું, મગનો દાણો બુડે એટલો, પછી આમ હાથ હેઠે અડાડી દેવાનો, આમ પાણીને આમાં મૂલાય નહીં કરવાનું, આમ નાખી પછી આમ, પછી આમ. આનો વિધિ છે ભાઈ, પછી તમારે જેમ કરવું હોય એમ. એક વાર, બે વાર અને ત્રણ વાર, આને કહેવાય આચમન. એ પાણી પી જવાનું. ખ્યાલ આવ્યો? સુરતમાં એક અતિ ધર્મનિષ્ઠ મંડળ ઉત્પન્ન થયું હતું થોડા વખત પહેલા. બેઠા બેઠા એ લોકો બહુ સારું વિચારતા હતા, ભગત બધા હારા મુમુક્ષુ, પણ માથે કોઈ મોટા પુરુષ નહીં, એકલા એકલા ભેગા થઈને આ બધું કરતા હતા. બિચારાને ભૂલ થાય એની હું અવહેલના નથી કરતો, પણ એમાંથી એક જણાએ તર્ક ઉઠાવ્યો કે પૂજા કર્યા પહેલાં પાણી પીવાય નહીં. તો આ આપણે પાણી પીએ છીએ તે આજ્ઞા લોપી કહેવાય કે નહીં? ત્યાં બીજા કે તારી વાત, એટલે આ ખરી વાત કરી હોતે, મુદ્દાની છે કે વિચારવા જેવી છે, સમજાણું? ત્યાં બીજો કે પણ જેમ પૂજા કર્યા પહેલાં પાણી ન પીવું એની આજ્ઞા છે, એમ જ પૂજા કરતાં પહેલાં આચમન કરવું એ આજ્ઞા છે. એટલે આ તો બે આજ્ઞા થઈ, બેય પડવી જોઈએ ને? તો કે હા. ત્યાં એક જણાએ સમાધાન આપ્યું, સમજ્યા કે એવું કરવાનું, દાંતમાં દાંતમાં પાણી આમ સુહાઈ લેવાનું, ગળે નહીં ઉતારવાનું, એટલે ન પીધું કહેવાય. ત્યારે બધા કે એ વાત બરાબર, એટલે એ લોકો આચમન કરે અને પછી આમ આમ કરે, ખબર નહીં ક્યાં પાણી જતું છે. તો આ રીતે આચમનની વિધિ છે. તો વાલા ભક્તો, સવાલ હવે એવો ઊભો થયો કે આચમન કરતી વખતે કાંઈ મંત્ર બંત્ર બોલવાના કે બસ એમને પીએ જવાનું? ઘણા હવ હવના સંપ્રદાય પ્રમાણે મંત્ર બોલતા હોય છે, પરંતુ આપણે ઓમ શ્રી હરિયે નમઃ, ઓમ શ્રી નારાયણાય નમઃ, ઓમ શ્રી વિષ્ણવે નમઃ, આવા ત્રણ મંત્ર સંતોએ માન્ય રાખ્યા છે, એ બોલીને આચમન કરવું. આચમન શું કામ કરવું? ત્યારે વિદ્વાનો કહે છે કે આચમન એ પ્રાણની શુદ્ધિ માટે ધર્મ કાર્યની શરૂઆતમાં કરવાનો વિધિ છે. સ્નાન કર્યું એટલે શરીરની શુદ્ધિ થઈ, પરંતુ આંતર શરીરની એટલે કે સૂક્ષ્મ શરીરની કો તો અંતકરણની મનની શુદ્ધિ માટે, ચિત્તની શુદ્ધિ માટે આચમન જરૂરી છે, એવું આ બાબતમાં ઊંડા ઉતરેલા તત્વજ્ઞ પુરુષો કહે છે. નાયા એટલે શરીર ચોખ્ખું થયું, પણ અંતર ચોખ્ખું કરવા આચમન ભગવાન મંત્રોચ્ચાર સાથે કરો એટલે હૃદય પણ ચોખ્ખું થાય. ગોપાલ સ્વામીએ મહાપૂજામાં આપણને આચમન કરતી વખતે મંત્રો આપ્યા છે, એ મંત્ર આપને સંભળાવું છું. ગોપાલ સ્વામી એવું કહ્યું કે આચમન કરતી વખતે આ ત્રણ મંત્રો બોલવા, ઓમ અવતારીણે શ્રી સ્વામિનારાયણાય નમઃ, ઓમ અવતારીણે શ્રી હરિકૃષ્ણાય નમઃ, ઓમ અવતારીણે શ્રી સહજાનંદાય નમઃ. અર્થાત સ્વામિનારાયણ, હરિકૃષ્ણ અને સહજાનંદ સ્વામીને વંદન કરતા કરતા આચમન કરવું. પૂજા માટે હંમેશા પલાઠી વાળીને બેસવું, આ એક વિધિ છે. ઊભા ઊભા કે ઉભડક પગે બેસીને પૂજા ન થઈ શકે. બેઠા પછી સામેના આસન ઉપર દેવની પ્રતિમા પધરાવવી, પછી પૂજાનો આરંભ કરવો. હવે તમે કહેશો કે અમારે ગોઠણથી પગ વળતા નથી, અને આમાં આવ્યું કે પલોઠી વાળીને બેસવું, તો શું કરવું? જો ભાઈ, ધર્મ ક્યારેય જડ છે નહીં. ગોઠણથી પગ ન વળતા હોય તો ખુરશી ઉપર બેસી, સામે ટેબલ રાખી, એના ઉપર ભગવાનને પધરાવી પૂજા થઈ શકે, ચિંતા કરશો નહીં. વાલા ભક્તો, ખાસ કરીને વહેલા ઉઠીએ તો શાંતિથી પૂજા થાય, પૂજાને પૂરો સમય ફાળવી શકાય, ઉતાવળ હોય નહીં એટલે ભગવાનમાં મન જોડી શકાય. પણ જે દિવસે મોડું થયું હોય, મોડા ઉઠ્યા હોય અને ઉતાવળનો પાર ન હોય, તે દિવસે પૂજા કાંઈ હરખી થાય નહીં. માટે દરેક હરિભક્તોએ શાંતિથી પૂજા કરવી હોય તો વહેલા ઉઠવાની ટેવ પાડવી, અને વહેલા ઉઠવાની ટેવ પાડવી હોય તો ગત સભામાં જેમ વાત થઈ હતી એમ વહેલા હોવાની ટેવ પાડવી જરૂરી છે. આપણા સંપ્રદાયમાં અને અન્ય સંપ્રદાયોમાં ઘણા માણસોને એવી ટેવ છે કે તેઓ વહેલા ઉઠે છે. ઘણાય સંતો ભક્તો હાલ એવા છે, અમારા ભાવિલા સ્વામીને વહેલા ઉઠવાની ટેવ છે, એક અમારા ભગતજીને, જયંતિ ભગતને વહેલા ઉઠવાની ટેવ છે, બીજા વહેલા ઉઠતા હોય, પણ આ લોકોને તો હેબિટ જ એવી, તે ગમે ત્યારે મોડા હોતા હોય તોય વહેલા તો ઉઠી જ જાય. ફેર પડે નહીં. હરિભક્તોમાં આ ઘનશ્યામ જગા, નૈનેશ સાહેબ આણંદ, ડૉક્ટર દિલીપ નવસારી, પ્રેમજી શેટા, હર્ષદભાઈ બી પટેલ ખંભાત, કિશોરભાઈ માછીપુરા ખંભાત, આ એ લોકોએ કહ્યું છે કે અમે આને જોયા છે વહેલા ઉઠતા, પછી ભગવાન જાણે આપણે જોયા નથી. કિરણભાઈ, રામાભાઈ હિંમતનગર, આ મેં કીધા એ આપણને ખબર છે. નગીન કાકા, પંકજભાઈ વગેરે વડોદરાના, ડૉક્ટર ગંભીરસિંહ વગેરે સુરેન્દ્રનગરના, વ્રજલાલભાઈ, અમૃતભાઈ, અર્જણભાઈ નડિયાદવાળા કચ્છી ભક્તો, પછી પ્રવીણભાઈ યુ પટેલ, મામા કહે છે જેને નવસારી, દીપકભાઈ પી ચૌહાણ નવસારી વગેરે, ઘણા ભાઈઓ બહેનો વહેલા ઉઠે છે, ઘણાય અહીં બેઠા એમાં ઘણાય શાંતિથી પૂજા કરે છે. આપણને એનું વહેલું ઉઠવું જોઈ, એનું સવારનું ભજન જોઈ, એની પૂજા જોઈ, ભાવ થાય, અભાવ ન થાય. ગમે કે ધન છે આમને, કેટલી સરસ પૂજા કરે છે, પોણો કલાક, કલાક કલાક, દોઢ દોઢ કલાક પૂજા કરે, પ્રેમથી આનંદ થાય. આ નામ તો મેં આટલાના ખાલી લીધા, બાકી ગામો ગામ, ધામો ધામ, ઘણા સંતો ભક્તો બહુ જ એવા છે આપણા સંપ્રદાયમાં, તો આપણે જોયું છે પુષ્કળ છે કે જેઓ વહેલા ઉઠી અને શાંતિથી પૂજા કરે છે. બહેનો પણ છે વહેલા ઉઠીને પૂજા કરે છે, પ્રેમથી પૂજા કરે છે, પૂજામાં કીર્તન ગાય, આંખમાંથી આહુડા હાલ્યા જાય, ભગવાનની પૂજાને અંતે સ્તુતિ કરે તો રડી પડે. પૂજામાં સાક્ષાત પ્રભુ આવ્યા માને અને પછી એમની સામે બેસીને સ્તુતિ કરે, પ્રાર્થના કરે, સ્તોત્ર બોલે, માળા ફેરવે, પછી કંઈ બોલે નહીં, એવા બહુ ભક્તો છે. દિલની ભક્તિ કહેવાય આને. વાલા ભક્તો, કચ્છ દેશના સંતો ભક્તોને ખાસ વહેલા ઉઠીને ભજન ભક્તિ કરવાની ટેવ હોય છે. તમે કચ્છમાં ગયા હોય કોઈ ગામડામાં તો તમને ખબર પડે, 5 વાગ્યા તો મંદિર ભરાઈ ગયું હોય, 5 વાગ્યા તો છલકાઈ ગયા હોય મંદિરો, તોય કમસે કમ 3-4 વાગ્યે તો ઉઠતા હશે, અને પછી 8 વાગ્યે મંદિર ખાલી, 9 વાગ્યે તો ભગવાન હોઈ ગયા હોય, દિવસના 9 વાગ્યે પૂજારી પોઢાડીને ઉયા જાય. પણ વહેલા ભગવાન 4 વાગ્યે ને 3 વાગ્યે જાગી જાવ, પછી ભગવાનને ઊંઘ ચડે તો શું કરે, હોય જાય. વહેલા ઉઠીને ભક્તિ કરે એને ખૂબ ભગવાનમાં પ્રેમ વધે છે, એનું અંગ વધે છે, તે જલ્દી નિર્વાસનિક થાય છે, તે જલ્દી શુદ્ધ થાય છે, બહુ મોટો ફાયદો છે. માટે મહારાજે કહ્યું કે વહેલા ઉઠીને આ રીતે પૂજા કરવી. ઉપવિશ્ય તત શુદ્ધ આસને શુચિભૂતલે અસંકીર્ણ ઉપસ્પૃશ્યમ પ્રાંગમુખમ વત્રામુખમ કર્તવ્ય મૂર્ધ પુંડ્રમ ચ પુંભી રેવ સચંદ્રકમ. 51મો શ્લોક પૂરો થયો, 52મો વાંચું છું. કર્તવ્ય મૂર્ધ પુંડ્રમ ચ પુંભી રેવ સચંદ્રકમ કાર્ય સદવા નારી ભીર ભાલે કુમકુમ ચંદ્રક. અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું, અને સુવાસીની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો કરવો. આ શ્લોકમાં 2 આજ્ઞાઓ છે. 52મા શ્લોકમાં 1, પુરુષોએ ચાંદલો તિલક કરવા, અને સધવા બહેનોએ માત્ર ચાંદલો કરવો. 41-45 સુધીના ગત શ્લોકોમાં સત્સંગની દીક્ષા લેનારે કેવું તિલક કરવું તેનો વિધિ વિગતસર કહેવાઈ ગયો છે. તે જ વિધિ અહીં ફરીવાર તેના અનુક્રમનું અનુસંધાન બતાવવા કહેલો છે. એટલે કે શૌચ, દાંતણ, સ્નાનથી પરવારીને પૂજનમાં બેસતી વખતે આચમન કર્યા પછી પ્રથમ પુરુષોએ તિલક ચાંદલો કરવો જોઈએ. તે સ્પષ્ટતા માટે અહીંયા વિધિ બતાવ્યો, અથવા તો સધવા વિધવા સ્ત્રીઓએ શું કરવું તેની સ્પષ્ટતા માટે અહીં પુનર્નિર્દેશ કર્યો છે. બાકી એકવાર આવી ગયું હતું. સધવા સ્ત્રીઓએ કપાળમાં માત્ર કંકુનો ચાંદલો જ કરવો. સધવા સ્ત્રીઓએ, ધવ એટલે પતિ, પતિએ સહિત જે સ્ત્રી હોય એને સધવા કહેવાય, અને જેનો પતિ ન હોય, વિગત પતિ, પતિ વિયાગ્ય હોય, એને વિધવા કહેવાય. સમજાણું? માધવ એટલે ભગવાન, માં એટલે લક્ષ્મી, લક્ષ્મીના પતિ એટલે માધવ, ધવનો અર્થ. તો સધવા એટલે ધણીવાળી જે સ્ત્રીઓ છે તેમણે કપાળમાં માત્ર કંકુનો ચાંદલો જ કરવો આપણા સંપ્રદાયવાળે. ઘણા સંપ્રદાયમાં બહેનો પણ બહુ મોટું તિલક કરતા હોય છે. તમે અયોધ્યા બાજુ જાઓ, બધા અખાડામાં જે બહેનો ભક્તિ કરતા હોય એમને બહુ મોટા તિલક હોય. પણ ભગવાન સ્વામિનારાયણ એક એવા ભગવાન હતા કે એણે આપણી શોભા ઉપર પણ ધ્યાન દીધું છે, કેવળ આપણા આત્યંતિક કલ્યાણ ઉપર નહીં, અહીંયા પણ આપણે કેવી રીતે સારા લાગીએ માણસમાં, સમાજમાં, કુટુંબમાં, એનું ધ્યાન દીધું. બોલો, આપણા સંતોનો જે આ યુનિફોર્મ છે ને એ બધાને બહુ જ ગમે છે, દેશ વિદેશમાં બધે જ. મેં ઘણી વખત એની વાત કરી છે. અમે એરપોર્ટ ઉપર ઊભા હોય, નાગ્રાસ ફોલ ગયા હોય, કેનેડામાં હોય, લોકોનું ટોળું છે જાય ફોટા પાડવા માંડે, પૂછે કયા દેશના છો, કહીએ કે ભાઈ અમે ઇન્ડિયાના, ભાષા બોલે, તમારો યુનિફોર્મ બહુ સરસ, હા એક ફોટો તમારી હારે લઈ શકાય, તો આપણે કહીએ હા, તેને ઘરના મોકલે જાવ ઉભા રે. અલે ભાઈ એ નો હાલે અમારી હારે એવું, હા તમે ઉભા રહ્યો ને એ ફોટો પાડે તો હાલે. આવું બધું બનેલું ઘણી વખત. એટલે હજી આજનું કોઈ મંડળ જો ફરવા જાય તો એને બે ચાર પ્રસંગ તો આવા પડે પડે ને પડે. અમારે દર ટીપમાં આવું થયેલું છે એટલે કહું છું. આપણો ખબર નહીં, મારા જે પાશ કરેલો સંતોનો યુનિફોર્મ દુનિયાના તમામ દેશના માણસોને ગમે છે. બોલો, કેટલાય માણસો ત્યાં હોય વિધવિધ વાળ વોળીને, ઘરાણા પહેરીને, ભાઈત ભાઈતના રંગ ઢંગ કરીને આવ્યા હોય, એને હમ કોઈ ન જોવે. અમે પાંચ જ સાધુ એરપોર્ટમાં છે ઊભા હોઈએ કે કોઈ ફરવાના સ્થળમાં છે ઊભા હોઈએ તો દુનિયા આખી અમારી હામે જોજો કરે, એમ જોયું છે. કમાલની વાત છે. પણ જેથી ભગવાન સ્વામિનારાયણે આ યુનિફોર્મ પાસ કરીને સંતોને કહ્યું કે તમારે હવે આવી રીતે ધોતી પહેરવી, આવી રીતે ખેસ્યું પહેરવું, આવી રીતે માથે રૂમાલ રાખવો, એ જેથી યુનિફોર્મ બતાવ્યો ને મહારાજે, તેથી સાધુ માંડ્યા કહેવા કે મહારાજ તમે જે રીતે અમને પહેરવાનું કહો છો એ રીતે અમે પહેરશું તો જગત અમને રજોગુણી ઠરાવશે અને દુનિયા વાતો કરશે કે આવા થોડા ત્યાગી સાધુ હોય, આ તો કેવા સરસ રૂપકડા, સરસ મજાના લાગે છે. આજ દિન સુધી ભારતમાં જે બાવા સાધુઓ હોય ને એ કૂતરા વાહે થાય એ રીતે જ વેશ રાખતા, દાઢીઓને આન તેન, અને તમે આવા સરસ મજાના વેશ પહેરાવશો તો લોકો એમ કહે છે કે આ તો બધા હાવ સ્વામિનારાયણના જો ને વેશ ને બધું રજોગુણી. ત્યારે મહારાજ એવું બોલેલા કે મર બોલે, મહારાજ જે બોલ્યા તે શબ્દ કહું છું, મર બોલે, કીડી કડીએ કાંઈ શરીર આખું ન હૂણી જાય. કે સુખમુનિને આ મહારાજે કીધેલું, સુખમુનિએ કીધેલું કે લોકો આપણી નિંદા કરશે તો ભલન કરે, કીડી કડીએ આખું શરીર ન હૂણી જાય, થાય જરાક ફોડલી જવું, પણ વેશ તો આવો જ રાખજો. અદ્ભુત યુનિફોર્મ છે એમ મહારાજે હરિભક્ત બહેનોને પણ તે કઈ રીતે રૂડા લાગે એનો ખ્યાલ રાખ્યો છે. બોલો કે સધવા નારીઓએ કપાળમાં લાલ સુંદર કંકુનો ચાંદલો કરવો, પછી પીળા લાલ ટીલા નો તણવા. આમ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં પણ શ્રીજી મહારાજે સુંદરતા અને સુરુચિનો ખ્યાલ રાખ્યો છે એમ જગમોહન મોદી કહે છે. સ્ત્રી કપાળમાં કે બીજા અંગો ઉપર ટીલા ખેંચે, અગર ગળે કાને આંખે બીજા લાલ પીળા ટપકા કરે તે કેવું બેહુદું લાગે હે. વળી કપાળમાં કંકુનો લાલ ચટક ચાંદલો જ સુંદર લાગે, પીળો ચાંદલો ન શોભે, ચાંદલો પ્રમાણસર કરવો. હાવ ઝીણી ટપકી કે ભેંસ ભડકે એવો મોટો મસ્ત ચાંદલો ન કરવો. હા, ઘણા બહુ મોટા ભગત હોય, સમજ્યા, હારા કાંઠિયાવાળી દેશી ગાજર લાવીને પછી એને પાછળથી કાપી નાખીને પછી આમ જોવો ને એવો હોય સરસ મજાનો. પ્રથમ તો એનો ધણી ભડકી જાય કે આ હું બોલ્યા, કેમ હું ભક્તાણી છું, અરે તારી ભલી થાય પણ આવડો મોટો ચાંદલો. અહીં ચાંદલો કરવાનું જોકે માત્ર સધવા સ્ત્રીઓને ઉદ્દેશીને લખ્યું છે, પણ એ કુમારિકાઓને પણ લાગુ પડે છે. કુમારિકાઓને પણ લાગુ પડે છે. કુમારિકાએ પણ કપાળમાં કંકુનો લાલ ચાંદલો કરવો, કારણ કે ચાંદલો ન કરવો એમ તો માત્ર વિધવા સ્ત્રીઓને માટે જ છે આજ્ઞા આ પછીના શ્લોકમાં. માટે કુમારિકાઓને પણ કંકુનો લાલ ચાંદલો કરવો. એ કંકુનો કીધો છે, ભેદ ભેદના કલરનો નહીં. ઘણા તો નખ રંગવાના વિચિત્ર વિચિત્ર કલર હોય એનાથી પાછો ચાંદલો કરે, ને પાછા કે આજ્ઞા પાળી ચાંદલો કરવાની. એવું નહીં ભાઈ, કંકુનો લાલ ચાંદલો. આમ આ 52મા શ્લોકને આપણે સમજ્યા. કર્તવ્ય મૂર્ધ પુંડ્રમ ચ પુંભીરેવ સચંદ્રકમ કાર્ય સદવા નારી ભીર ભાલે કુમકુમ ચંદ્રકહ. હવે 53મો શ્લોક. પુંડ્રમ વા ચંદ્રકો ભાલે નકાર્યો મૃત ના થયા મનસા પૂજનમ કાર્યમ તત કૃષ્ણસ્ય ચાખી લઈ. અર્થ, તે વિધવા સ્ત્રીઓએ પોતાના ભાલને વિશે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો, અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પાદિક ઉપચાર, તેમણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. શું કરવું ભાઈ? માનસી પૂજા કરવી. આ શ્લોકમાં આમ બે આજ્ઞાઓ છે. એક, વિધવાઓએ તિલક ચાંદલો ન કરવો, ફક્ત પૂજા કરવી, વગર તિલક ચાંદલે પૂજા કરવી હો પછી. અને બાઈઓ ભાઈઓ વિધવા સદવા કુમારિકાઓ બધાએ માનસી પૂજા કરવી, ઓલ ટોટલી. ઓલામાં આને આ કરવું, આને આ ન કરવું, આને આ ઠામુકો ન કરવું, એવું બધું કરવું, પણ માનસી પૂજામાં કોઈ બાકાત નહીં. બધાએ માનસી પૂજા કરવાની. કપાળમાં તિલક ચાંદલો એ સાંપ્રદાયિક ચિહ્ન તો છે જ, ઉપરાંત તે શોભા કે ભૂષણ રૂપ પણ છે. બોલો, તિલક એટલે શોભા કહેવાય, ભૂષણ કહેવાય. તો જે વિધવા હોય તેમણે ભૂષણ ત્યાગ ઉચિત છે, માટે તેમણે સુવાસીની સ્ત્રીના જેવો ચાંદલો કે વેશ રાખવા ન જોઈએ, આવું માનવામાં આવે છે. શાસ્ત્રમાં પણ આ બધું લખ્યું છે, બધા સત્સંગીઓએ માનસી પૂજા કરવી. માનસી વિશે આપણે આમાં ઝાઝું સમજશું. શ્રીમદ સત્સંગી જીવનના બીજા પ્રકરણના 7મા અધ્યાયમાં વાત આવે છે 10મા શ્લોકમાં, કે સ્નાનમ ચ દ્વિધામ પૂજામ અકૃત્વા પ્રત્યહમ હરે હે સર્વે રન્નમ ન ભોક્તવ્યમ વિના રોગાદિ પીડિતાન. અર્થાત, સ્નાન અને બે પ્રકારની પૂજા રોજ કરવી, રોજ સ્નાન કરવું અને બે પ્રકારની પૂજા દ્વિધામ પૂજામ રોજ કરવી. પૂજા કર્યા વિના કોઈ ભક્તોએ અન્ન ખાવું નહીં. સર્વે હિ અન્નમ ન ભોક્તવ્યમ વિના રોગાદિ પીડિતાન. રોગાદિકની પીડા હોય તો પૂજા કર્યા વગેરે અન્ન જમવું માંદાન છૂટ છે. ખ્યાલમાં રહે, માંદાને છૂટ છે. બીજો એક ખ્યાલ આપો, સર્વે હિ અન્નમ ન ભોક્તવ્યમ જલમ ન પાતવ્યમ એવું નથી. ખાલી પૂજા કર્યા વિના અન્ન ન ખાવું એવું લખ્યું છે. ફલમ ન ભોક્તવ્યમ એવું નથી જો આમ ગણો તો. પણ આમાં લખ્યા પ્રમાણે પૂજા કર્યા વિના ખવાય નહીં એવું આપણે સમજીએ. કદાચ પાણી પીવાય, કેમ જે પાણીનો નિષેધ કર્યો નથી. અને જો રોગાદિક પીડા હોય, રોગ આદિક પીડા લખ્યું એટલે મુશ્કેલી કોઈ પણ પ્રકારની આવી ગઈ હોય, તો જમી લેવાય એવો સત્સંગી જીવનમાંથી અર્થ નીકળે છે. વળી ઉપવિશ્ય તથેકાંતે ધ્યાત્વા પ્રત્યહમેવતમ કર્તવ્ય માનસી પૂજા મનોમલ વિશોધિની. આ 3જા પ્રકરણમાં છે ભાઈ, 65મા અધ્યાયનો 16મો શ્લોક. આમાં એમ કહ્યું એકાંતમાં બેસી ભગવાનનું રોજે ધ્યાન ધરવું અને પરમાત્માની માનસી પૂજા કરવી. આ માનસી પૂજા કેવી છે? મનોમલ વિશોધીની, મનના મળને ધોઈ નાખનારી છે. મનોમલ વિશોધીની. આપણા મનમાં કેટલાક પ્રકારના મેલ ભરાણા છે, કામ ક્રોધ લોભ મદ મોહ ઈર્ષ્યા રાગ દ્વેષ અદેખાય, આને કહેવાય મેલ, મનના મેલ. મનના મેલ ધોવા માટેની ઉત્તમ માનસી, બહુ સારી માનસી પૂજા એટલે અંતરાત્મામાં ધારેલા ભગવાનની પૂજા કરવી. હવે માનસી એટલે શું એનો અર્થ કરે છે કે આપણા આત્મામાં આપણે જે ભગવાનને ધાર્યા છે, ભગવાન રહ્યા છે, તે ભગવાનની મનથી કલ્પેલા ઉપચારોથી, ભાવનાઓથી ભાવનાત્મક પૂજન કરવું. એમ મનને ભગવાનમાં જોડવાનો માનસી પૂજા જેવો કોઈ ઉત્તમ રસ્તો નથી. હું એના વિશે થોડુંક આગળ કહીશ. માનસી પૂજા ગદગદ ભાવથી રોમાંચિત ગાત્રે જો કરે તો પ્રત્યક્ષ પૂજા જેટલું જ ફળ મળે એવું વચનામત સારંગપુરના ત્રીજામાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે. ત્યાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે એક ભક્ત તો નાના પ્રકારના ઉપચારો લઈ અને પ્રત્યક્ષ પરમાત્માની પૂજા કરે છે, અને એક ભક્ત તો મનમાં કલ્પ્યા એવા ઉપચારોથી માનસ પૂજન કરે છે. બેમાં કોની પૂજા શ્રેષ્ઠ, પ્રત્યક્ષ પૂજા કે માનસી પૂજા? ત્યારે ભગવાને કહ્યું કે એ રીતે પૂજાનું શ્રેષ્ઠત્વ નહીં કહી શકાય, પરંતુ જે અતિ પ્રેમથી ગદગદ કંઠે થઈ ભાવુક થઈને પૂજા કરે છે એની પૂજા શ્રેષ્ઠ છે, પ્રત્યક્ષ અગર માનસી. ભલે પ્રત્યક્ષ પૂજા નથી કરતો, નેત્ર મીચીને ખાલી મનની કલ્પનાએ કલ્પેલા ઉપચારોથી ભાવાત્મક પૂજા કરે છે, પણ જો ખરેખરી ભાવનાથી કરતો હોય તો એ શ્રેષ્ઠ છે. અને ભલે પ્રત્યક્ષ પૂજા કરે છે પણ શુષ્ક મને જો કરે છે, ભલે કેટલાય પ્રકારના ઉપચારો હોય પણ મનમાં એવો તીવ્ર ભાવ ન હોય તો એનું ફળ એને થોડું મળે છે પ્રત્યક્ષ પૂજા કરે તોય, અને ઓલો માનસી પૂજા કરે ને તોય એને ફળ ઝાઝું મળે છે. કેમ? જે ફળ પ્રત્યક્ષમાં કે માનસીમાં નથી, ફળ ઝાઝા ઉપચારો પ્રત્યક્ષ ભેગા કરો એમાં નથી, ફળ તો ભાવ નામ છે. વાત સમજો, જેવો ભાવ એવું ફળ. યોગ સૂત્રમાં એવું લખ્યું છે, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. આ યોગનું સૂત્ર છે. ચિત્તની વૃત્તિનો નિરોધ થાય તે યોગનું ફળ છે. ભગવાનમાં ચિત્તની વૃત્તિ જોડવાથી તેનો નિરોધ થાય છે, એટલે કે ભગવાનમાં વૃત્તિઓ જોડાય છે. નિરોધનો અર્થ ભગવાનમાં વૃત્તિઓ જોડવી, એને જ નિરોધ કહેવાય. અને જો ભગવાનમાં વૃત્તિઓ આપણી જોડાય અને ત્યાં પ્રેમથી વળગેલી રહે તો અષ્ટાંગ યોગ વગર સાથે સધાઈ ગયો. વાલા ભક્તો, એને માટે એક વાતનું ધ્યાન દો કે હઠયોગ અને રાજયોગ બે પ્રકારના યોગ છે. જે માણસો આસન, પ્રાણાયામ, પ્રત્યાયામ, ધ્યાન, ધારણા, સમાધિ એ બધું કરીને જે ભગવાનમાં પોતાના ચિત્તને જોડે અષ્ટાંગ યોગ દ્વારા, તો એને હઠ યોગ દ્વારા ભગવાનમાં જોડાણો કહેવાય. અને જે અતિશય ભગવાનમાં પ્રેમ થાય અને પ્રેમે કરીને પરમાત્માના વિશે જેનું ચિત્ત જોડાઈ જાય અને એ રીતે એને સમાધિ થાય, ચિત્તનો નિરોધ થઈ જાય, તો એ રાજમાર્ગે કરીને ભગવાનમાં જોડાણો કહેવાય, સમાધિને પામ્યો કહેવાય. મઠ માર્ગે કરીને સમાધિ થાય, રાજમાર્ગે કરીને સમાધિ થાય છે. શ્રીહરિ જ્યારે વનવિચરણ કરતા હતા અને હિમાલયની તળટીમાં પહોંચ્યા ત્યારે ત્યાં દુર્વાસા મુનિના ઘણા યોગભ્રષ્ટ થયેલા શિષ્યો મહારાજને ભેગા થઈ ગયા. એ લોકો બધા હઠયોગની સાધના કરતા હતા, રાજયોગની નહીં. વર્ણિરાજ શ્રી હરિએ એમને દર્શન આપી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, તેથી તેઓએ બધાએ ભગવાન નીલકંઠ વર્ણિની પૂજા કરી, સ્તુતિ કરી, પોતાનો મોક્ષ થાય એવી મહારાજને પ્રાર્થના કરી. કૃષ્ણ કહે સુણો જન સર્વ, હઠયોગનો ધરશો ન ગર્વ, પાણ રૂંધી સમાધિમાં જાય, હઠયોગ તેને કહેવાય. પાણ રૂંધી સમાધિમાં જાય, હઠયોગ તેને કહેવાય. પાણ રૂંધ્યા વિના ધરી ધ્યાન, પાણ વાલા ભક્તો, પ્રાણરુદ્ધિને જે સમાધિમાં જવું એને હઠયોગ કહેવાય. પ્રાણરુદ્ધ્યા વિના કોઈ અતિ પ્રેમી પ્રેમાતુર માણસ હરિમાં એકદમ પ્રેમથી લાગી જાય, ધ્યાન ચડી જાય અને સમાધિમાં મૂર્તિ દેખે એને રાજયોગ મુનિઓ કહે છે. આ રાજયોગ છે ને એ ઉત્તમ છે, હઠયોગથી ઘણો વધારે. માટે તમે હવે બધા હઠયોગ પડ્યો મેલો, અમારી આ મૂર્તિનું પ્રેમથી ધ્યાન કરો, એમાં તમારા ચિત્તનો નિરોધ થશે અને તમને સમાધિ થઈ જશે. જે ફળ તમને અષ્ટાંગ યોગથી મળવાનું છે સમાધિરૂપ, એ જ ફળ તમને અમારી મૂર્તિમાં પ્રેમ કરીને અતિ પ્રેમથી અમારું ધ્યાન ધરવાથી મળશે. આવું મહારાજે કીધેલું. આપણા સત્સંગમાં થોડાક યોગીઓ હતા, રામાનંદ સ્વામી યોગ શીખ્યા હતા, પછી મહારાજ યોગ શીખ્યા હતા, પછી ગોપાલન સ્વામી શીખ્યા હતા, અમુક અમુક સાધુ શીખ્યા હતા હઠયોગ, અષ્ટાંગ યોગ કહેવાય જેને. બાકી મોટા ભાગના સંતો રાજયોગને માર્ગે ચાલ્યા. ભગવાનમાં નવદા ભક્તિ કરીને એમણે ખૂબ પ્રેમ કર્યો અને પ્રેમે કરીને પરમાત્માના પોતાના આત્મામાં દર્શન પામ્યા છે. કેટલી બહેનો, કેટલાય ભાઈઓ અને કેટલાય સાધુઓ હઠયોગ કરતા રાજયોગ પ્રેમે કરીને પરમાત્મામાં જોડાઈ જવાનો માર્ગ વધારે સારો છે. ટૂંકમાં ઈષ્ટદેવની મૂર્તિનું માનસિક ધ્યાન, ચિંતવન, નામ સ્મરણ, લીલા ચરિત્રનું ગાન કે શ્રવણ, તેમના દ્વારા ચિત્ત મૂર્તિમાં સંલગ્ન થાય તે અતિ મહત્વનું છે. અતિ મહત્વનું. ભગવાનમાં આપણો ચિત્ત એકાકાર થઈ જાય એના જેવી કોઈ ઉત્તમ વાત નથી, કોઈ ઉત્તમ વાત નથી. અને એવા ભક્તિભાવથી ભક્તના ઇન્દ્રિયો અંતકરણ જગતના વિષયમાંથી પાછા વળી ભગવાનમાં જોડાય છે. આ હેતુથી જ શ્રીજી મહારાજે ભક્તોને 5 વાર માનસી પૂજા કરવાનો સુંદર, સરળ અને શ્રેષ્ઠ વિધિ બતાવ્યો છે. સુંદર, સરળ અને શ્રેષ્ઠ. વાલા ભક્તો, માનસી પૂજા ભણેલાય કરી શકે, અભણેય કરી શકે. નીચ જન્મ હોય એ કરી શકે, ઉચ્ચ કુળમાં જન્મ હોય એ કરી શકે, ગરીબ માણસે કરી શકે, તવંગર માણસે કરી શકે, ભાઈ કરી શકે, બાઈ કરી શકે, બાળક કરી શકે, વૃદ્ધ કરી શકે, બધા જ સુગમ રીતે કરી શકે છે. માનસી પૂજા તો જેની સાથે પ્રગટ ભગવાન ન હોય, મનુષ્યકારે મહારાજ ન હોય એ કરી શકે. અરે, માનસી પૂજા તો જેની પાસે ધાતુની કે ચિત્રોની કોઈ મૂર્તિ ન હોય, કોઈ છબી ન હોય, એ બી કરી શકે છે. બોલો, માનસી પૂજામાં અમુક વસ્તુથી કે અમુક વ્યક્તિથી પૂજાય એવો કોઈ નિયમ નથી. જ્યારે પ્રત્યક્ષમાં તો એવા નિયમો આવે કે આમને મૂર્તિ પૂજાય ને આને મૂર્તિ ન અડાય, માનસી પૂજામાં કાંઈ નિયમ નહીં. બોલો, બધાથી માનસી પૂજા થાય. જે કરવાથી અંતરમાં ભગવત પ્રેમ વધે, ભગવાનનું સુખ વધે, શાંતિ વધે, તે રીતે કરવાની છૂટ છે માનસી પૂજામાં. હજી કદાચ પ્રત્યક્ષ પૂજામાં એવી છૂટ નથી. માનસી પૂજામાં જે કરવાથી ભગવાનનું સુખ વધે, ભગવાનમાં પ્રેમ વધે, શાંતિ વધે, મજા આવે, એમ બધું જ કરવાની છૂટ. બોલો, કોઈ નાનો કે આ માનસી પૂજાની છૂટ ન હોત ને તો આપણે બહુ બધા હેરાન હોત. એમાંય જેમને સ્ત્રીનો દેહ આવ્યો છે એ લોકોને તો કોઈ સુખ ન રહે. શ્રીજી મહારાજ જ્યારે મનુષ્ય રૂપે ધરતી ઉપર ફરતા હતા, સત્સંગ જીવનમાં લખ્યું છે કે બહેનો મહારાજના દર્શન કરતા આંખથી મહારાજને પ્રેમથી હૃદયમાં ઉતારી અને તેઓ ત્યાં ભગવાનની પૂજા કરતા, જે આનંદ પુરુષો પ્રત્યક્ષ પૂજાથી નથી લઈ શકતા, નહોતા લઈ શકતા, તે તમામ આનંદ બહેનો કેવળ માનસીમાં લઈ શકે છે. તે દી અને આજ પણ માનસી તો અજબ ગજબની કળા છે. સ્વામિનારાયણ ભગવાને આ ધરા ઉપર આવીને સર્વોત્તમ જો આપણને એક કળા શીખવાડી હોય તો એ મારી દ્રષ્ટિએ છે માનસી પૂજા. અદ્ભુત અનોખો ઉપાય છે ભગવાન ભજ્યાનો, ભગવાનમાં હેત કર્યાનો, ચિત્ત શુદ્ધ કર્યાનો, જીવનું કલ્યાણ કર્યાનો, માનસી પૂજા મજાનો ઉપાય છે. માનસી પૂજા જેટલી વખાણીએ એટલું ઓછું છે, અને જેટલી વખાણીએ એટલું ઓછું. અને વાલા ભક્તો, એક વાત કહું કે આપણી જિંદગીની અંદર એવા કેટલાય પ્રોબ્લેમો આવે છે કે એ દરમિયાન નથી હોતું ત્યાં કોઈ મંદિર, નથી હોતી ત્યાં કોઈ મૂર્તિ, નથી હોતા ત્યાં કોઈ ઉપચારો, ફૂલ કે વસ્તુ આગતે, ત્યારે આપણું જીવન કોણ બને? માનસી પૂજા. કાંઈક વાંધા પડી ગયા, હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, ભાઈ આઈસીયુમાં આપણને બેહાડી દીધા અઠવાડિયું, ત્યાં આપણે શું કરીએ? અને ત્યાં આપણે નભવા, ટકવા, જીવવા માટે તેથી માનસી જેવી કામ આવે એવું કોઈ કામ આવે ખરું? અને એક વાત નોંધવી હોય ને નોંધો, એક માનસી એટલો બધો અજોડ ઉપાય મારી દ્રષ્ટિએ છે કે માણા કાંઈ ન કરે આખો દી માનસી કરે ને તો એને બીજી કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. એકલી માનસી એને ધામ સુધી પહોંચાડી દે, ભગવાનને પ્રગટ કરી દે. બોલો, મને તમને હજી માનસીની મહત્તા નથી. માનસી શું ચીજ છે એની ખબર જ નથી. માનસી કેવી કમાલ છે, કેવી જડીબુટ્ટી છે, કેવું એ અનુપમ ઔષધ છે જીવને રોગ ટાળ્યાનું. એ વાતને હજી સુધી જેટલી આ અંશે સમજવી ઘટે એટલા અંશે મેન તમે સમજી નથી. બીજા કદાચ કોઈ સમજ્યા હોય તો મને ખબર નથી. આપણે માનસી કરવામાં બહુ જ ગાફલાઈ રાખીએ છીએ. માનસી એટલે એક બસ આવી પડેલું કામ ફટાફટ પતાવી દઈએ. માનસીમાં લગભગ સબરડા જ મારતા હોય, ગોટાળા જ કરતા હોય. એ ખબર કેમ પડે કહું? બધા એક હારે માનસી કરતા હોય અને જેવી જાય બોલાય એટલે એક હારે બધાને માનસી પૂરી થઈ જાય. કઈ રીતે થઈ જાય તે વિશે મને હજી નથી સમજાતું. ચલવું કરાવતા હતા કે મુખવાસ દેતા હતા કે બસ જમાડીને પગ દાબતા હતા જય બોલાવવાની રાહે? હું હતું હું? એ કારે બધાના ભગવાન જમી રહ્યા. એનાથી એ સાબિત થાય ખબર નહીં હું કરતો તો જય બોલવાની રાહ હતો કે જય બોલે તો ઉઠી આપણે ખાઈ લઈએ ભગવાનનું જે થવું હોય થાય. જ્યારે જે લોકો રિયલ માનસી પૂજા કરે છે ને એમાં જોવા મળે, તમે જય બોલી જાઓ ને તો એ બેઠો હોય. કેમ જે એનો એટલી વિધિ બાકી હોય, એની માનસી ચાલુ હોય. બધા ઊભા થઈને ભાગે એ બેઠો હોય, આપણને ખબર પડે કે આની માનસી પૂરી ન થઈ, એને જય ન સાંભળી હોય એવું નહીં. પણ ભગવાન જમતા હોય, કાંઈ ચલવું કરવાનું બાકી હોય, મુખવાસ દેવાનું બાકી હોય કે આ તે કંઈક બાકી હોય, પણ મોટા ભાગના જય બોલો એટલે માનસી પૂરી. બાકી નહીં બાકી એ કાંઈ નહીં. એનું કારણ એ છે કે આપણને માનસીની કંઈ ખબર જ નથી ને. આપણે હકીકતે માનસી કોઈ કરતા જ નથી, માનસી કર્યાનો ડોળ કરી છે. અને એને એક પરમેશ્વર જ જાણે કે મારા બેટા સમૂહમાં ડોળ કરે છે બધા ભેગા થઈને માનસીના નામે નાટક. માનસી બહુ સારી વસ્તુ છે. ભગવાન સ્વામિનારાયણે આપેલી અણમોલ ભેટ માનસી પૂજા, અણમોલ ભેટ. કોક દિવસ શાંતિથી માનસી પૂજા વિશે વિચાર કરજો, તમને આખું પુસ્તક લખવાનું મન ન થાય તો મને કહેજો. માનસી પૂજા કેટલા ફાયદા, કેટલું સરળ સાધન, કેટલું ઉપયોગી સાધન. બોલો, પ્લેનમાં બેઠા હોઈએ ત્યાં તો ઊભા થઈને આટાય મરાય નહીં. બધી બાજુ બીજા ત્રીજા દેશ વિદેશના માણસો બેઠા હોય, ગમે તેવું ખાતા હોય ને બધી વાસ આવતી હોય, પણ ખુરશીમાં બેઠા બેઠા જો તમે માનસીમાં જોડાઈ જાઓ અને મહારાજ હારે લહેરું કરવા માંડો તો ક્યારે અમેરિકા આવી જાય ની ખબર ન રહે. માનસીમાં લાગી ગયા એટલે તમારી દુનિયા બદલાઈ ગઈ. તમે પુરુષોત્તમની સાથે વ્યાગ ગયા, એના લોકોમાં વ્યાગ ગયા. પ્રગટ ભગવાનને તમે, એના પ્રગટ સેવકને તમારી આંતરિક દુનિયાની બોલબાલાની આનંદે સુખ પૂછો મત. પણ આ રહસ્યને આપણે સમજ્યા નથી, પામ્યા નથી. આની કાંઈ હજી ખબર જ નથી કે આ શું અદ્ભુત અદ્ભુત કમાલ છે માનસી પૂજા. અને જે લોકોને આની ખબર પડી ગઈ છે એ માનસીના પ્રતાપે દિવસે આગળ ન વધે એટલા રાતે આગળ વધે છે, અને રાતે આગળ ન વધે એટલા દિવસે આગળ વધે છે. રહસ્ય શું? માનસી પૂજા. અને ઘણાને તો એમ જ છે કે આમ આંખે વીજે શું થાય. માનસી એટલે હાવ નહીં જેવી વિધિ ને નહીં જેવું સાધન ને નહીં જેવી કરવાની બાબત છે એવું માનીએ છીએ, પણ એ એવું સામાન્ય નથી. આપણને તો ઘણાને હજી એમ જ છે કે પ્રત્યક્ષ ઠાકોરજીને માટે કાંઈ ગણકોટ ભરીએ ને બધા ધોળાધોળ કરીને હુંડલ્યું ગોતીને પકવાનો બનાવીએ ને કેટલોય ઠઠારો ને પઠારો ને શણગારને કેટલું કરી ત્યારે કાંઈક ભક્તિ કરી કહેવાય. ના ભાઈ ના, આમ ખાલી બેસીને તમે એનાથી હજાર ગણું ભગવાનમાં વધારે હેત કરી શકો છો. ન કોઈ જાણે, ન કાંઈ માથાકૂટ, પણ એવો લાભ લેતા મને તમને આવડ્યું જ નથી. ખબર જ નથી કે આ આટલું બધું હાવ મફતિયું, હાવ ઈઝી, સહજ છે. અને ફળ પ્રત્યક્ષ કરતાય વધારે. પણ કોણ લેશે આ ફળ? કોણ લેશે આ લાભ? કોણ લેશે? કોણ શીખ્યો? કોણે જાણ્યું આ રહસ્ય? મેં તમને કીધું ને, મફતિયા માણસને રસ જ નથી. અરે મેં કીધું એક દિવસ મહિમાનો મહિમા, આપણે ક્યારે કીધો હતો? રંગોત્સવને દિવસે. મફતિયો મોક્ષ બોલો, પણ નથી જોતો લોકોને. હાઉ મોક્ષ મફતમાં મળે? કાંઈ કર્યા વગર મળે બોલો, કાંઈ નહીં કરવાનું અને મોક્ષ મળે. મહિમામાં એવી તાકાત છે. આ માનસી વસ્તુ એવી જ છે, અદ્ભુત છે. જેથી સમજાય તેથી આપણે માનસી હરકી કરશું. બાકી તો મેં કીધું એમ જાય બોલાણી નથી કે ઉઠ્યા નથી. થઈ ગઈ માનસિક? થઈ ગઈ. ભગવાન કહે છે આને કર્યું હું? એલ્યા મને જમાડ્યો, હુવાડ્યો, ખવાડ્યો, આ કોડે કર્યું હું? આ ખંખેરીને હાલતો થયો? કઈ બાજુ રહોડું છે? થાળી વાટક્યા ક્યાં છે? માનસીની વાતને સમજ્યા હોય એવા બહુ ઓછા છે. અદભુત ચીજ છે માનસી. વાલા ભક્તો, પ્રેમથી આપેલી નાની વસ્તુથી પણ પ્રભુ ખૂબ ખૂબ રાજી થઈ જાય છે અને એનો સ્વીકાર પણ કરે છે માનસીમાં. વાસુદેવ મહાત્મ્યની અંદર આપણે ઉપરીચર રાજાની કથા સાંભળી છે, જેને ઉપરીચર વસુ કહીએ છીએ. અહીં કથાનો વિસ્તાર નથી કરતો, ખાલી દ્રષ્ટાંત માટે વાત કરું છું કે જ્યારે એમને ઋષિ મુનિઓને આગળ ખોટું બોલાઈ ગયું ઇન્દ્રના પક્ષે કરીને, ત્યારે એને એવો પાપ લાગ્યો કે આકાશમાં ઉડતો તો ત્યાંથી પડ્યો પૃથ્વી ઉપર. પછી ઋષિમુનિઓ ફરીને આવ્યા અને ફરીને પૂછ્યું કે હિંસામય યજ્ઞ કરાય કે ભાઈ અહિંસામય? વેદ હિંસા પર છે કે અહિંસા પર? ફરીને એનું એ બોલ્યો, પસડાણો તોય બોલ્યા મોટા માણસની સોબિતમાં આવી ગયેલો ને તે કઠણાઈ થઈ, જેમ આપણી રોજ થાય છે એમ એને થઈ. મોટા માણસની છાયામાં આવી ગયા અને એની ઝાડમાં જો આવી ગયા ને તો આખી જિંદગી તમારી હડી ગઈ સમજો. આ બિચારો પડ્યો. ફરીને પૂછ્યું કે હજી હરખું બોલો. ફરીને એનું એ બોલ્યા કે વેદ હિંસા પર છે, પૃથ્વી ફાટીને પાતાળમાં ગરી ગયા. ઉપરીચર વસુ ક્યાં ઉડતો તો આકાશમાં, સ્વર્ગમાં એની મેળે જાતો તો, ને ઇન્દ્ર પાસે જઈને બેહતો, ઇન્દ્ર આમ એ આવે એટલે મળતું આસન ખાલી કરી દેતા, એટલે ખોટું બોલ્યા. જાણતા હોવા છતાં ખોટું બોલ્યા. હવે ફસી ગયા, પાતાળમાં ઘૂસી ગયા. સમજાણું? પછી બહુ મૂંઝાણા કે હવે અહીંથી નીકળવું કઈ રીતે? આઈસીયુમાં કોઈ આવે ન જાય. પછી એણે જે ત્યાં કામ કર્યું અને એ કામ કરવાથી એ માણસ ત્યાંથી બહાર આવ્યો ટૂંક જ સમયમાં, એ જો કોઈ વસ્તુ હતી તો એ હતી માનસી પૂજા. એણે પહેલાં તો બહુ પ્રત્યક્ષ પૂજા ને યજ્ઞો ને આગાદીને બધું કરેલું, પણ હવે ન્યા ફિટ થઈ ગયો કરે હું. પછી એને માનસ ઉપાડ્યું, મનમાં મનમાં એણે પૂજા કરી, મનમાં મનમાં યજ્ઞ કર્યો, એટલી બધી ભગવાનની માનસી પૂજા કરી કે ભગવાન એની પાસે આવ્યા બોલો અને અન્યથી કાઢ્યો. વાલા ભક્તો, યાદ રાખીએ હું અને તમે બધાય કે માનસી ક્યાં ચીજ હૈ. કરીએ માનસી પૂજા, બહુ ભાવથી કરીએ, મહિમા સમજીને કરીએ, માનસી કરીએ, કરીએ અને બીજાને કરવા દઈએ. કોઈ આપણા સંબંધી સ્નેહી સત્સંગી અડખે પડખે રૂમમાં બીજે ત્રીજે હોલમાં માનસીમ બેઠા હોય તો એને બિલકુલ ડિસ્ટર્બ ન કરીએ. થોડીક એને માનસીમ વાલ લાગે તો આપણે શાંતિથી બેસીએ એની રાહે. માનસી કરો ને માનસી કરવા દો. કેમ જઈએ આજ કળિયુગમાં સહેજે ભગવાન મેળવવાનું, શુદ્ધ થવાનું અનુપમ સાધન છે. એના જેવું કોઈ હેલું સીધું સાધન નથી. સમજી જવું જોઈએ મારે ને તમારે બધાએ આજથી, આ વાત સાંભળ્યા પછીથી. કેટલોય બાહ્ય દેખાડો ને પડારો આપણને કરવાનો આનંદ આવે છે ને માનસિક મજા નથી આવતી, કારણ કે એમાં કાંઈ ઉપસવા મળે નહીં, માન મળે નહીં, લોકો નોંધ ન લે, એટલે હાવ શુષ્ક જેવું લાગે. કેટલી બધી આપણી દુર્દશા કહેવાય. બોલો મારા ભક્તો, પર્વતભાઈનો દાખલો તમને મને બધાને ખબર છે. હળ આંકતા આંકતા માનસી કરતા એને વાંય વાંયથી હળની હાલ ભટકાડી, સમજાણું, ત્યાં તો રોટલો ને દહીં હેઠા પીડ્યા. માનસી હતી અને પ્રત્યક્ષ રોટલો ને દહીં પીડ્યા. કમાલ જેવી વાત છે ને, આને તમે શું કહેશો? આ કેટલી બધી ઊંડી વાત છે, કેટલી અદ્ભુત વાત છે. જુઓ તો ખરા, મનની કલ્પનાની તાકાત તો જુઓ. રોટલો ને દહી નહોતા, મનમાં ઊભા કર્યા તો સાક્ષાત થઈ ગયા. આ વાતને આપણે સમજતા નથી એટલે આપણને માનસી કરવામાં રસ નથી. કીડીઓ સડે પતાવા ખાતર પતાવી દે, ભગવાને દાંત કાઢે કે આની માનસી પૂરી થાય તારો, આને પણારે ક્યાં પીડ્યા. હાલો જટ ખાઈ લો, પતી ગયું, દાળ પી જાઓ, હાલો ચલો ભાગો હોઈ જાઓ. ભગવાન કે કરીને આણેલા કાંઈ, માનસી કરીને મારે બેટે ભૂખા કાઢના કે એવી. શિવલાલ શેઠ માનસીને ધ્યાન એવા કરતા, ગામ ઘર કુટુંબ દેહને બાળી એની રાખ કરે, એના ઢગલા ઉપર બેહીને ધ્યાન માનસી કરતા. બોલો, એમની પૂજામાં મહારાજ પ્રત્યક્ષ પધારતા. એ જ્યારે માનસી પૂજા કરે તો ખોવાઈ જાય, બસ કાંઈ નથી એવું થઈ જાય એને. આપણે બધું હારે રાખીને માનસી પૂજા કરી, દેહને સંબંધને વ્યવહારને સંકલ્પને બધું. હો શિવલાલભાઈ બધું બાળીને રાખનો ઢગલો કરે અને પછી બેહીને માનસી કરે, કાંઈ નડે જ નહીં એને. બોલો, આપણે કોઈ એવું શીખતા નથી. એક વાણીઓ માનસી પૂજા કરતો, હરિભગત હતો, મહારાજને લાપસી પીરસી માનસી અને પછી થીનું ઘી હતું, ત્યાં આમ કરીને આમ લોંદો નાખવા ગયો ને તે ઘી ઝાઝું પડી ગયો, તે આમ લોંદો પાછો લેવા હાથ મહારાજની થાળીમાં જવા દીધો. મહારાજે હાથ પકડ્યો, મહારાજ કે આમાં તે પૈસા ખર્ચ્યા છે, માનસીમાં આવું? હાથ પકડ્યો, બોલો, ભલે ઉપલેટવાળા લાલાભાઈના સંગે કરીને ઓલો ભગત થયો હતો મહાદેવનો, તે માનસી પૂજા કરતો, જાદવ બાપો એ કંઈક નામ હતું, તે માનસીમાં સળવું ન કરાવે મહારાજને. તે મહારાજે લાલાભાઈને દર્શન દઈને કીધું, તમે ઓલાને સત્સંગી કર્યો, માનસી શીખવાડ્યું, પણ મારે કાયમ એઠે હાથે જવું પડે છે, કાં તો સળવું નથી કરાવતો. એવું કરે તો કા પછી આવ્યો, પછી એને લાલાભાઈ કીધું કે તમે માનસીમ સળવું નથી કરાવતા મહારાજને, તો તમને કોણે કીધું? નથી કરાવતો, તો મહારાજે કીધું કે એ સળવું નથી કરાવતો. તારે આને ખબર પડી કે માનસી ક્યાં ચીજ હે. બોલો, હે જાણીએ છીએ આપણે, આવું સળવું કરાવવું પડે, મહારાજને હાથ લૂસવા પડે, પાણી પાવવું પડે ને મુખ વાસ દેવો પડે, વડાડવો પડે, ભલે થોડું સ્પીડમાં કરો, પણ નહીતર મહારાજ કોકને જઈને કહેશે ખરા કે આવડો આવું કરે માનસી. એટલે એ કાંઈ થોડી હા ખોટી વિધિ છે, એમને મુકેલ નાખવાની વિધિ છે યાર. કેટલી કમાલની વાત છે કે બોલો ચલું નથી કરાવતો મને માનસી. બોલો, આવી તો બહુ વાતો છે, માટે સમજવું. આપણે અહીંયા હરિભક્તો ઘણા હારી માનસી કરે છે, ઘણા હારી ટેવ છો માનસી કરે, હરિભગતમાં ત્યાગીમાં. હા, સુરતના હરિભગતે ઘનશ્યામભાઈ જગાભાઈનું, પ્રેમજી શેટાનું, સુરેશ કે કળથિયાનું નામ આપ્યું છે. એકવાર તો સુરેશ કળથિયા સ્ટુડિયાના કામે મુંબઈ ગયેલા, ત્યાં સ્ટુડિયામાં કામ શરૂ હતું, માનસીનો સમય થયો, એટલે અમને થોડી વાર કામ બંધ કરી માનસી પૂજા કરવા બેસી ગયા, શરૂ કરી દીધી. આ જોઈ એમની સાથેના કલાકારો એમને ખૂબ પ્રભાવિત થયા હતા, એમને ખૂબ ગુણ આવ્યો હતો. અરે આ મુસલમાન લોકો પાંચ વાર નમાઝ પઢવાના એ ગમે એને આ રેલવે સ્ટેશન ઉપર કે એરપોર્ટ ઉપર બેસી જ જાય આમ કરીને. એ લોકોને નમાઝ પઢતા જોઈ, એમની સાચી નિષ્ઠા જોઈને તમને દાંત આવશે કે લંડનના હિથરો એરપોર્ટ ઉપર અને અમેરિકાના એરપોર્ટોમાં પ્રેયર રૂમ કરવામાં આવ્યા, પ્રાર્થના માટેના એમને માટે રૂમ બનાવવામાં આવ્યો. બોલો, સરકારે વ્યવસ્થા આપી કે ભાઈ તમારે નિયમિત પ્રાર્થના કરવાની જ છે, કરો જ છો, અને તમારે આ બધા માણસોની વચ્ચે ગમે ત્યાં પ્રાર્થના કરવી પડે એના કરતાં તમને સગવડતા આપીએ. એરપોર્ટ ઉપર પ્રાર્થના માટેના રૂમો છે, અમેરિકામાં છે, લંડનમાં છે. ભારતવાળાએ કર્યા કે ન કર્યા ખબર નથી, કર્યા એ લોકોએ કર્યા, સગવડતા આપી. એણે કરેલા પ્રાર્થના રૂમમાં અમે લોકોએ પૂજા કરેલી છે. એ લોકો જ કે તમારે પૂજાને એવું કરવું હોય તો આ બાજુ રૂમ છે પ્રાર્થનાનો, ત્યાં જતા રહ્યો શાંતિથી. એમણે નિયમ પાળ્યો તો સગવડતા મળી કે ન મળી? આપણા શેરડીવાળા ઘનશ્યામભાઈ પ્રેમથી માનસી પૂજા કરે, આપણા બિહારી કાકા ખંભાતવાળા માનસી એટલે બહુ સરસ કરે, બે જ અડધો કલાકથી ઓછો ખાતા એને ટાઈમ ન લાગે, અડધો કલાક લાગે માનસીમાં. એવા માનસી મસ્ત કરે, અને એને માનસીમાં જો કોઈ ડિસ્ટર્બ કર્યો તો લાલસોળ થઈ જાય. કારણ એને માનસીમાં જે મજા આવે છે એ કોઈ બગાડે તો એને સહન ન થાય, અને આપણને કોઈ માનસીમાં ઉઠાડે ડિસ્ટર્બ કરે તો કાંઈ તકલીફ જ ન થાય. કારણ કે એમ થાય કંટાળ્યા હોય, કોઈક ડિસ્ટર્બ કરીને ઊભા કરે તો કાશ મટી માનસી કરવાની. હલો હલો બોલ્યાને ખરેખર આનંદ આવતો હોય ને તમે કંઈક દેખારો કરો કે ડિસ્ટર્બ કરો એટલે એનું મગજ જાય કે તે મારી માનસી બગાડી. સરસ માનસી પૂજા કરે, શીખવું જોઈએ આવું બધું. આમાંથી હિંમતનગરના હરિભક્તો ઘણા છે, હિતેશભાઈ, દિનેશભાઈ, હરિકૃષ્ણભાઈ, નિકેશભાઈ પટેલના છોકરાઓ છે પણ માનસી હારી કરે. હર્ષદભાઈ બી પટેલ તથા ચિરાગભાઈ, અમૃતભાઈ, પ્રજાપતિ ખંભાતવાળાના નામ આપ્યા છે લોકોએ. તમે બધા કરો જ છો પણ તમે નામ નથી આપ્યા. નડિયાદમાંથી રમેશભાઈ કચ્છીને સોમાભાઈનું નામ છે. ઘનશ્યામ પી પટેલ નવસારીવાળાનું નામ આપ્યું. સુરેશભાઈ ભટ્ટ વડોદરા, સાચું છે ભટ્ટ આ તારું નામ બધાએ આપ્યું છે, ખોટું છે તો બીજાનું એવું ખોટું હોય છે કદાચ. ભટ્ટ ના પાડે છે નાના નામ. મનસુખભાઈ દરજી, મૂળ ગામ ગઢડા, રહેશે અમદાવાદ ને અત્યારે કુંડલમાં સમર્પિત છે. માનસી બહુ સરસ કરે, માનસી આખી માનસિક બાબત છે. આપણને જ ખબર હોય સરસ થાય છે કે બગડે છે, બીજા તો હતાને બેઠા હોય એટલે એમ લાગે કે હું આને માનસી છે એમ વારે વારે આખું ભી દે આમ, એટલે આપણને એમ થાય કે આને તો હું અંદર આમ સુખ આવી ગયું છે તો આટલી બધી આંખીઓ કેમ દબે છે કે મોઢું ત્રણ હું કરે કાંઈ કરે. એકવાર એરપોર્ટમાં તમે માનસી કરવા બેઠો, આરે હરિભગત હતા, એમાં કંઈક આરે હાથથી ખંજોળાવી મેં આમ આમ કર્યું, પછી માનસી કરીને જાગ્યો ને તે બધા હરિભગત કે તમે માનસીમાં આમ આમ શું કર્યું હતું, એ હું હતું, એટલે અમે ખંજોળાવી હતી હું હતું જ ને કાંઈ. બચારા દિવ્ય ભાવથી દર્શન કરતા હતા એને એમ કે આમાં કાંઈક રહસ્ય છે એમ, અલા કીધું કાંઈ નહોતું બોલા, તકે ના ના તમે ખોટું બોલો, એટલે અમે કીધું સાચું બોલો. વાલા ભક્તો, આપ જે બધા નામ લીધા મેં હમણાં પ્રગટના, આ તો તે પ્રદેશના હરિભક્તોએ આ હરિભક્તોના નામ જણાવ્યા છે, પરંતુ આવા તો અનામી હજારો હરિભક્તો આપણે ત્યાં છે. બહેનો અને ભાઈઓ, ખૂબ માનસીમાં ભગવાનને પ્રેમ કરે છે, ભગવાનને જમાડે છે, સેવા કરે છે અને મૂર્તિનું મહાસુખ લૂંટે છે. લ્યો અમારા ત્યાગી મંડળમાં ઘણા એને માનસીનું અંગ ખૂબ સારું છે, બધાને હું તો પગે લાગું. આ રીતે પૂજાના પ્રારંભમાં પોતાના ચિત્તને સ્થિર કરી અને ભગવાન સાથે ભાવવાળું કરવું, એને માટે પ્રથમ માનસિક પૂજારૂપ ધ્યાનનો વિધિ બતાવ્યો. ધ્યાન વિના માનસિક ચંચળતા નથી ટળતી, ધ્યાન વિના જગત સંબંધી વિચારો શાંત નથી થતા. ધ્યાન મનને જીત્યાનો, મનને શુદ્ધ કર્યાનો અનુપમ ઉપાય છે, અને ધ્યાનમાં પ્રવેશ કરવા માટે માનસી એનું પ્રથમ દ્વાર છે. માટે તે મનના રોગ અને ચિત્તના ચાળાની નિવૃત્તિ માટે માનસી પૂજા ઉત્તમ ઔષધ સમાન છે. માનસી પૂજામાં ભગવાન પ્રત્યેનો ઉત્કટ પ્રેમ એ મહત્વનું લક્ષણ છે. મનમાં શીશી કલ્પના કરીએ અને કેવા દ્રવ્યો માની લઈએ તેનું મહત્વ નથી, ભાવનું મહત્વ છે. પણ જે કાંઈ કલ્પીએ તે ભગવાનને ખૂબ ભાવથી અર્પણ કરવું એ બહુ મોટી વાત છે. કેમ જે ભગવાન ભક્તનો ભાવ આરોગે છે, ભાવને આધીન ભૂદરજી. ઘણાના મનમાં બહુ ભાવ ન હોય પણ મોટો થાળ આવડતો હોય, એટલે માનસીમાં ભગવાનની આગળ કેટલી વાનગી ખડકી દે, લાડુ અડદિયા જલેબી હાટા ફલાણો ઢીકળો ઢીકળવાનું, એટલું બધું આવડે કડકડાટ, પછી તરી નામ બોલી જાય. ભગવાનની ઉપર ઢગલા માંડે થવા, ભગવાન કહે ભાઈ સાહેબ એટલું ખાવું નથી, એકાદી વસ્તુ પ્રેમથી યાર જમાડે મોટા ઢગલા કરે તે, સમજ્યા. અને ઘણા સંતો અને ભક્તો એવા છે ઝાજી વાનગીના નામમાં ન પડે, એ બધું ગોખણીઓને એ બધું બહુ એમાં ધમાલ ન કરે. હા, એ બે ચાર વાનગી જે એને ભાવતી હોય, પૂરણપોળી દહીં દાળ ભાત વાનગી જે હોય એ જમાડે, બસ પ્રેમથી ફોડાકવાના અને ખુશ થઈને જમાડે. અને ઘણા તો એટલી બધી વાનગીઓ ખડકે અને પાછો બોલતો જાય, હોનાના થાળ, હોનાની વાટકી, હોનાની ચમચી, હોનાની રોટલી, હોનાની દાળ. ભગવાન કે ભાઈ હવે હજ થાય છો, મારે ખાવી કેમ હોનાની રોટલી ને દાળ, કમાલ છે. વાલા ભક્તો, માનસી વગેરે દરેક બાબતમાં ભાવના જ પ્રધાન છે, તો પછી સ્થૂળ ક્રિયાઓ કે બાહ્યોપચારની શી જરૂર? લ્યો સવાલ ઊભો કર્યો બુદ્ધિશાળીએ. આપ ભાવનાને જ મહત્વ આપો છો તો પછી બાહ્ય ક્રિયાઓ અને ઉપચારોની જરૂર શું? ભક્તના જીવનમાં જ્યાં સુધી સંપૂર્ણ ભાવ ન જાગે ત્યાં સુધી તે ભાવ જગાવવા માટે બાહ્ય ઉપચારોની ક્રિયાઓની જરૂર છે. મનને સ્થિર કરવા માટે બાહ્ય ક્રિયાઓની અને બાહ્ય ઉપચારોની જરૂર છે, એ અવલંબન લેવું અતિ જરૂરી છે. જ્યારે આપણા જીવનમાં સંપૂર્ણ ભાવ જાગૃત થાય પછી સ્થૂળ ક્રિયાઓનું કે બાહ્ય ઉપચારોનું કોઈ મહત્વ રહેતું નથી, એ વાત સાચી છે. પરંતુ જ્યાં સુધી ભક્ત એવી સ્થિતિને પામ્યો ન હોય ત્યાં સુધી તે ક્યારેય બાહ્ય ક્રિયા કે બાહ્ય ઉપચારોને છોડે નહીં, છોડવા ના જોઈએ, એનાથી જ એવી સ્થિતિ થાય છે. સ્થિતિ થાય ત્યાં સુધી કોઈએ બાહ્ય ક્રિયાનો ત્યાગ નહીં કરવાનો. વાલા ભક્તો, માનસી પૂજાથી થતા લાભો બતાવું થોડાક. એક તો આસક્તિ ભક્તિમાં રૂપાંતર થાય છે માનસીથી. આપણી જે જે આસક્તિ હોય ને એ જ ભક્તિમાં રૂપાંતર થાય. અને એટલા માટે જ મહારાજે એમ કીધું કે પોતાને જે પદાર્થ ખાવાને ભાવતા હોય તે માનસીમાં ધરાવવા. ખાવાની જે આપણને આસક્તિ છે, આપણને દૂધપાક બહુ ભાવતો હોય તો દૂધપાકમાં આપણને આસક્તિ છે, એ જ દૂધપાકનો કટોરો માનસીમાં મહારાજ માટે કલ્પો અને મહારાજને દૂધપાક પાવો, મહારાજ દૂધપાક ખાટો સરસ, એલચી નાખેલો, ચાલોલી નાખેલો, કિસમિસ મહારાજ પીઓ. આપણને દૂધપાકમાં આસક્તિ છે, તે આસક્તિને ભક્તિમાં રૂપાંતર કરવા માટે આ ઉત્તમ મજાનો સાયકોલોજીકલ એક નિયમ છે, મારે સમજવું જોઈએ. બીજું, ગરીબ પણ વગર ખર્ચે વિવિધ વાનગીઓ ભગવાનને જમાડી શકે, હે હોનાના ઢોલિયામાં પોટાડી શકે, હ 50,000ની સાલ ઓઢાડી શકે ગરીબ માણા પણ. ક્યાંક ભાળી ગયો હોય કોકને ઘેરે તો એ માનસિંહ ભગવાનને ઓઢાડે, આમથી તો હાથ આવે નહીં, બધું થાય ભાઈ, એ લાભ છે. ત્રીજો લાભ, ભગવાન પોતાના તથા પોતા જેવા થવાથી સહેલાઈથી ધ્યાન માનસી થઈ શકે. વાલા ભક્તો, માનસી પૂજાથી ભગવાન પોતાના થઈ જશે અને માનસી પૂજા કરવાની ટેવ પાડે અને પછી ભગવાનનું ધ્યાન સહેલાઈથી થાય છે. અને અંત્યના 23મા વચનામત પ્રમાણે ભગવાનમાં હેતની વૃદ્ધિ થાય છે. મહારાજે તે દિવસે સંતોની પંગતમાં પીરસતા વાત કરી કે તમે બધા માનસી પૂજા કરજો અને એ ઋતુ પ્રમાણે કરજો. વાત કર્યા પછી મહારાજ એવું બોલ્યા કે આવી વાત તમે કોઈ દી નથી કરી. અને મહારાજે માનસી પૂજા કર્યાનું ફળ એ બતાવ્યું, ભગવાનમાં હેતની વૃદ્ધિ બહુ થાય. માનસી કરવાથી હેત બહુ વધે, ભગવાનમાં વધારવું છે તો માનસી કરો બરાબર. વચનામૃત વડતાલનું 5મું જુઓ, એમાંય માનસીની વાત મહારાજે કરી. એ હો જન્મની કસર આ જન્મે ટળે, એ પ્રતાપ છે માનસીનો. અને એમાંય ભગવાનની જેમ જ મોટા પુરુષની પ્રસાદીએ કરીને માનસી કરવી, કેવો લાભ કે હો જન્મ સુધી મથોન જે તમારી ખામી ખોટ કસર ટળવાની હોય તે એક જ જન્મમાં ટળી જાય. મોટા પુરુષની માનસી ભગવાનની હારવારી કરો, ભગવાનને અર્થે ખર્ચો કરો છો એમ એને અર્થે કરો. આટલો બધો લાભ બતાવ્યો છે મહારાજે. હે કે એવી સરખી જે સેવા કરે તો એને આવો મોટો લાભ થાય છે. છઠ્ઠું, પ્રેમથી માનસી પૂજા કરે તો તે ભક્તને પ્રત્યક્ષ દર્શન કરે ત્યારે ખટકા સહિત દર્શન કરવાની તત્પરતા વધે છે. પ્રત્યક્ષ દર્શનમાં બહુ ખટકો ન રહેતો હોય પણ પ્રેમથી માનસી કરે ને તો પ્રત્યક્ષ દર્શનનો ખટકો વધી જાય, લોભ વધી જાય. વળી સારંગપુરના 3જા વટનાવતમાં મહારાજે કહ્યું કે મૂર્તિનો સાક્ષાત્કાર કરવા શ્રવણ મનન નિધિધ્યાસ જરૂરી છે. છે કે નહીં? સારંગપુરનું 3જું વાંચ્યું છે ને. અને માનસી પૂજા કરેલા હરિદર્શનનું મનન કરવા ઘણી ઉપયોગી માનસી પૂજા થાય છે. માનસી પૂજામાં મહારાજને તૈયાર કરી જે રીતે લડાવ્યા હોય એ રીતે પછી હરિનું દર્શન કરવામાં બહુ સુખ આવે છે. ના તો આ બધું કરતા હોય ને ખબર પડે. ધ્યાન માનસી બે ભેગું આમાં સમજો. ડૉક્ટર હબર્ટ બેન્સન એવું કહેતા કે રોજ 20 મિનિટ ધ્યાન કરજો. ધ્યાનથી કેન્સર જેવા અસાધ્ય રોગોમાં પણ લાભ થાય છે. બોલો, આ વિજ્ઞાનનું સંશોધન છે. વાલા ભક્તો, આજે પશ્ચિમના માનસશાસ્ત્રીઓ મનના આરામ માટે રોજ 5 મિનિટ કાલ્પનિક દ્રશ્યો ધારવાની સલાહ આપે છે કે રોજ 5 મિનિટ કાલ્પનિક દ્રશ્યો ધારો, વિચારો, મનને એમાંથી આરામ મળે છે. જો ભગવાનના રચેલા કાલ્પનિક દ્રશ્યો જોવાથી ધારવાથી મનને આરામ મળતો હોય તો એ દ્રશ્યો બનાવનારા પરમેશ્વરને ધારવા જોવાથી કેટલો બધો આનંદ મળે. માનસી પૂજા અને ધ્યાન આ રીતે પણ અનેક વિધ લાભદાયક છે, લાભકારક છે. આપણા સંપ્રદાયમાં 5 સમયે માનસી પૂજા કરવાની પ્રણાલિકા હજી ચાલી આવે છે. આપણા બધા સંતો, બધા હરિભક્તો પ્રાય 5 વાર માનસી કરે છે, કરે છે ને કરે છે. શિક્ષાપત્રીના 116મા શ્લોકમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે પોતાના આત્માને 3 દેહથી જુદો બ્રહ્મરૂપ માનીને તે બ્રહ્મરૂપે ભગવાનની ભક્તિ કાયમ કરવી. આ ભાવના માનસી પૂજામાં બહુ ઉપયોગી છે, બહુ ઉપયોગી છે. એકવાર ગોપાલ સ્વામીએ સાધુને પૂછ્યું કે તમે માનસી પૂજા કેવી રીતે કરો છો? સંતો કે કેમ? તો કે માનસીમાં મહારાજને ક્યાં જમાડો છો, ખવાડો છો, પીવાડો છો? તો સાધુએ કહ્યું કે હું તો અક્ષરવળીમાં, કોઈ કે હું દાદાના દરબારમાં, કોઈ કે હું આમ, કોઈ કે હું વડતાલ માક્ષર ભુવનમાં ફલાણી ટીકી રીગડી. ત્યારે ગોપાલ સ્વામીએ કહ્યું કે અમે તો એમ નહીં કરતા. કેમ? કારણ કે અમે તો ત્રણ દેહ ત્રણ અવસ્થા ત્રણ ગુણ એનાથી પર અમારો આત્મા માની અક્ષરધામ રૂપે થઈને મહારાજને અક્ષરધામમાં નવાડીએ જમાડીએ અને ખવાડીએ છીએ બધી ભાવના ટાળીને. અથવા તો અમે બ્રહ્મરૂપ થઈને પછી મહારાજને ગઢડામાં કે વડતાલમાં જ્યાં ધારતા હોય ને ધારીએ, પણ તમારી જેમ સીધા દેહ રૂપે નહીં. વાલા ભક્તો, કમસે કમ પાંચ વાર માનસી કરીએ તો પાંચ વાર તો બ્રહ્મરૂપપણાની ભાવના તો કરવાની ટેવ પડે. કારણ કે માનસી કરવા બેસીએ ત્યારે એટલો તો વિચાર પ્રથમ કરવો જ પડે કે આ શરીર હું નથી, હું આત્મા છું, દિવ્ય રૂપ છું, ભગવાનનો દાસ છું, સેવક છું, એટલી તો ટેવ પડે. આ બ્રહ્મરૂપ થવાના કામમાં માનસી પૂજા ઉપયોગી છે. તેમ કરવાથી હૃદય શાંત થાય છે અને મન મૂર્તિમાળે વિરામ પામે છે. માટે માનસી પૂજા યથાર્થ કરવા આત્મવિચાર સાંખ્ય વિચાર પણ જરૂરી છે. જો તેની ડરતા ન હોય તો પહેલાં શેઠ જેવું થાય. માનસી પૂજા કરવા માટે આત્મવિચાર દઢ કરવો પડે, સાંખ્ય વિચાર દઢ કરવો પડે શિવલાલભાઈની જેમ, નહીતર કાંઈ મન ભગવાનમાં રહે નહીં. માનસી પૂજામાં શેઠને ચાર દીકરા હતા, એમાં નાના દીકરાને પરણાવ્યો અને બહુ ઘરમાં આવી, પણ એ બહુ સ્થિતિવાળા હતા, બહુ મોટા ભગત હતા, પણ શેઠને કાંઈ ખબર નહીં. સમજાણો? હવે શેઠ ઘરમાં પૂજા કરતા હતા અને કોક ભાઈ આવ્યા અને પૂછ્યું, શેઠ ઘરે છે? એટલે ઓલી નાના છોકરાની વહુ હતી ને એણે ન્યાસી જવાબ દીધો કે શેઠ દુકાને ગયા છે. હવે અગત્યનો માણસ હતો, અપોઇન્ટમેન્ટ આપી હતી, એને બોલાવવાનું હતું, કામ હતું. અને શેઠ પાસે એટલો જ નિયમ પાળતા, પૂજા ચાલુ હોય ત્યાં બોલે નહીં. અને આ બેને તો ઓલે આને ખડકીએ ધોળાવ્યા. એણે સાંભળ્યું ખરું ઘરમાં કે હું ઘરે છું, અહીં બેઠો છું પૂજામાં, માલિકે દુકાને ગયા. બોલો માણા વયો ગયો. પછી આને તો ઝટ ઝટ પૂજા કરી હકેલીને કે હું અહીં ઘરમાં છું ને તમે મને દુકાને કેમ કીધો? એ માણાને મેં બોલાવ્યો, તમારે કામ હતું, બે હાડા નીકળી. કે એણે પૂછ્યું શેઠ ક્યાં છે? એટલે મેં કીધું દુકાને ગયા. અરે તમે એમ કેમ કીધું અહીં છું ને ઘરમાં? તો કે જરાક શાંતિથી વિચાર કરો, એ વખતે તમારું મન દુકાને હતું કે નહીં? દુકાનના સંકલ્પ તમે કરતા કે નહીં? અને શેઠ ઊંડા ઉતરી ગયો કે વાત તમારી સાચી, મને દુકાનના વિચારો ચાલુ હતા. પછી તમે દુકાને જ ગણાવ ને, એટલે મેં કીધું દુકાને ગયા. સાંભળ્યો? માટે સાંખ્ય વિચાર આત્મવિચાર કર્યા પછી અર્થાત કે દુકાન ફુકાન દુનિયા પિંડ બ્રહ્માંડ આવરણ બધું ટાળી બાળી શુદ્ધ આત્મા થઈને પછી માનસી પૂજા કરીએ તો કંઈ સાંભળે નહીં, કંઈ નડે નહીં. એટલે એ જરૂરી છે, એ શિવલાલભાઈમાં જ શીખવું. વાલા ભક્તો, અંતેના 23મા વચનામૃતમાં જુદી જુદી ઋતુઓમાં કઈ કઈ રીતે માનસી પૂજા કરવી તેની વિગત આપેલ છે, ત્યાંથી જોઈ લેવી. કૃષ્ણ કી પૂજા માનસી સબહી કરે કરી પ્યાર, એમ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે. પુંડમવા ચંદ્રકો ભાલે નકારિયો મૃત ના થયા, મનસા પૂજનમ કાર્યમ તતઃ કૃષ્ણસ્ય ચાખી લઈ. આ રીતે વાલા ભક્તો માનસી પૂજાની વાત વિગતવાર કરી. માનસી પૂજા થયા પછી શું કરવું તે હવે આગળના શ્લોકમાં, એટલે કે 54મા શ્લોકમાં મહારાજ બતાવશે. અહીંયા 53મો શ્લોક પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.